श्री स्वामी नारायण भगवान श्री लक्ष्मी नारायण देवने जय श्री गोपीनाथ जी महाराज ने जय श्री नर नारायण देवने जय श्री कृष्ण कन्हैया लाल के जय श्री रामचंद्र भगवान ने श्री कष्ट भंजन देवने जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर
उर्जे व्रतस्थात भक्ति सुक्राष्टाभ्यां महानिशी प्राप जवरं व्रतकृशा शिथिलांगासतेन सा वाला भक्तो वडोदरा कारेलीबाग स्वामीनारायण मंदिर द्वारा श्रीजी सत्संग छावणी नो भव्य आयोजन थयुं। परमात्मा ने राजी करवा माटे आपणे आपणी जिंदगी मां कंई करी छूटवुं जोईए। भगवान अपना ऊपर राजी थाय के सिवाय अपना अंतर नो कोई पण आशय न होवो जोईए। भगवानना भक्त पोतानो एक एक श्वास ए प्रभु प्रसन्नता अर्थे ज वापरे एवी ज आशा राखे के महाराज अमारा तमाम कार्यो द्वारा तमे राजी थाओ। श्रीजी सत्संग छावणीनुं आ द्वितीय आयोजन छे। पहेलुं आयोजन तीर्थधाम कुंडलमां राखेलुं, ते पण आ चोमासानी ऋतुमां ज श्रावण महिनामां। पवित्र श्रावण मासनो आज प्रारंभ थयो छे। आज पहेलो श्रावण सोमवार छे। भगवानना भक्तो एक तो चातुर्मास एमां वळी श्रावण मास अने एमांय आज सोमवार बहु पवित्र दिवस એટલે વરસાદ નહીં વરસવાનું મન થાય છે કે આવા પવિત્ર દિવસમાં ભક્તો સોમવારે કથા વાર્તા થાય, બધાએ હવ હવનો લાભ લે તો હું મારો લાભ કેમ ન લઉં। એના દિવસો છે કે વર્ષે આપણે આપણી તકેદારીમાં રહેવું। આપણે જે આયોજન આજનું છે એ ભગવાન શ્રી હરિને રાજી કરવા માટે જ, અને એમાંય સત્સંગીઓને પોષણ થાય, ભગવાનને વિશે પ્રીતિ વધે, સત્સંગની એકાગ્રતા અને આત્મીયતા વધે એવા શુભ હેતુથી આ શ્રીજી સત્સંગ છાવણીનું આયોજન છે। એક વાતની વાલા ભક્તો ખાસ નોંધ લે, આ દુનિયામાં માણસ વ્રત કરે, તપ કરે, જપ કરે, કથા કરે, મંદિર કરે, પ્રતિષ્ઠા કરે, ઉત્સવ કરે, અને એ બધું જો લોકોને રીઝવવા માટે હોય તો લોકો રીજે એટલું જ ફળ મળે, પછી એનાથી ભગવાન પસંદ થતા નથી। પણ આ તમામ ક્રિયા જો પરમાત્માને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે તો ભગવાન રાજી થાય છે। પરમાત્માને રાજી કરવા માટે તો પહેલા મોટા મોટા મુનિઓએ જંગલમાં જઈને જબરજસ્ત તપ કર્યું, એક પગે ઉભા રહીને ઝાડવાના પણ છાયાનો ત્યાગ કરી એ લોકોએ ટાઢ તડકો અને વરસાદની ધારાઓ સહન કરી ત્યારે એમને ભગવાન મળ્યા છે। માણસ તપશ્ચર્યા વિના કોઈ પણ સિદ્ધિ પામતો નથી, દરેક બાબતમાં તપશ્ચર્યાની જરૂર તો છે જ। ભગવાન સ્વામિનારાયણે કારિયાણીના 10મા વચનામૃતમાં એમ કહ્યું કે ભગવાનના ભક્તને તો જાણી જોઈને શરીરને કષ્ટ થાય એમ વર્તવું જોઈએ, તો દૈવ ઈચ્છાથી શરીરને કાંઈક કષ્ટ આવે તો એને ટાળવાની છિદ ઈચ્છે, અને મનમાં એવી ઈચ્છા રાખવી કે હું તપે કરીને પરમાત્માને રાજી કરું। ભગવાન શ્રી હરિને તપશ્ચર્યા ભવ વાલી હતી, તપથી ભગવાન ભવ રાજી થાય છે। સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણે સંતોને ખૂબ તપ કરાવ્યું છે, ખૂબ વ્રત કરાવ્યા છે, પણ એમાં આશય કેવળ ભગવાનને પ્રસન્ન કરવાનો અને ભગવાનમાં હેત વધારવાનો અને સંતોમાં હેત વધારવાનો હોય છે. અને તો જ એ તપશ્ચર્યા ફલીભૂત થાય છે. આપણે પણ 13 દિવસની તપશ્ચર્યા તો ખરી, 13 દિવસ સુધી આ બધી સેવામાં સાવધાન રહેવાનું, કથા વાર્તા અને દરેક પ્રોગ્રામોમાં હાજરી આપવાની, અને ભગવાન અને સંતો આપણા ઉપર રાજી થાય એવા પ્રયાસો કરી છૂટવા. આપણે તો તપશ્ચર્યા છે જ, પણ હારોવાર મંડપ વાળાને આપણાથી વધારે તપશ્ચર્યા. આપણે ભગવાનને રાજી કરવા માટે, એ લોકોને એની રીતે. પણ ભગવાન શ્રી હરિ આપણા બધા એના દાખલાને જોશે, એ આપણા ઉપર રાજી થશે, અને એ રાજી થાય એટલે પછી આપણે કોઈ કર્તવ્ય કરવાનું રહેતું નથી. આટલી મુદ્દાની વાત જેને ન સમજાણી હોય એવા જીવને હૃદયને વિશે મૂંઝવણ રહે, મૂંઝવણ. પણ જેને એક વાત નક્કી થઈ ગઈ છે કે જીવવું છે ભગવાનને માટે અને મરવું છે ભગવાનને માટે અને મેળવવા છે ભગવાન એને સિવાય કાંઈ જોઈતું નથી, એવા નિષ્ઠાવાળા જે ભગવાનના ભક્તો છે ને, એના ઉપર ભગવાન બહુ રાજી થાય છે, અતિશય રાજી થાય છે. આજકાલ તપાસ કરીને જોવામાં આવ્યું તો એવું લાગ્યું કે જીવને ઈશ્વર પ્રત્યેની જે નિષ્ઠા છે ને, એ તૂટતી જાય છે. આસ્તિકતાના મૂળ જરા નબળા થતા જાય છે અને જગતમાં નાસ્તિકતાનો વાયરો વધતો જાય છે. પણ ભગવાનના ભક્તો પરમાત્મા એ હાજરા હજુર છે. ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરતા હર્તા છે. એ પરમાત્માની આજ્ઞાથી ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે. એ ભગવાન જીવાત્માઓના હિતને માટે આ ધરતી ઉપર અવતાર લે છે. એ ભગવાન સર્વાત્મા અનેક પ્રકારના ચરિત્રો કરે છે, જીવાત્માને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે છે. ભગવાનના હૃદયમાં એક જ આશા છે, પરમાત્માને એક જ ઈચ્છા છે કે જીવ ભૌતિક સુખને છોડી અને મારા સ્વરૂપના અલૌકિક સુખમાં, મારી મૂર્તિના અલૌકિક સુખમાં એ પોતે ગરકાવ થાય, મારામાં લીન થાય, મને સમજે, મારે વિશે એને નિષ્ઠા થાય, જે પરમાત્માનો અણુ અણુમાં વાસ છે, જે ભગવાન આપણા અંતરને વિશે બેઠા છે, જે પરમાત્મા સારા જગતમાં સર્વત્ર વ્યાપીને રહેવા છતાંય એ અક્ષરધામમાં મૂર્તિમાન બિરાજમાન છે, એ જ ભગવાન શ્રીહરિ વિક્રમ સંવત 1837ની સાલમાં ઉત્તર હિન્દુસ્તાન છપૈયાપુરમાં ધર્મદેવ થકી મા ભક્તિની કુખે જન્મ લઈ ધરતી ઉપર આવ્યા. ચૈત્ર સુદ 9મીની રાત્રિ હતી. જગતનું વાતાવરણ પલટાયું. પરમાત્મા જ્યારે ધરતી ઉપર આવ્યા છે એ વખતે આકાશમાં દેવતાઓ આવ્યા, પુષ્પવૃષ્ટિ કરી છે, અપ્સરાઓએ નૃત્ય કર્યા છે, સારા વિશ્વમાં આનંદ ફેલાવ્યો. નાના એવા બાલ ઘનશ્યામને જોઈ માતા પિતા બહુ રાજી થયા છે, મનમાં અપાર આનંદ થયો. બાલ ઘનશ્યામ દિવસે દિવસે મોટા થવા લાગ્યા. 5 વર્ષના થયા, 8 વર્ષના થયા. ભગવાનને ઉપવિત સંસ્કાર કરાયો એટલે જનોઈ આપી. પછી પ્રભુ વેદ ભણવા બેઠા છે. ભગવાન વેદ વગેરે તમામ શાસ્ત્રો ભણી વળ્યા છે. ભગવાન શ્રી હરિનો સહજ સ્વભાવ હતો વહેલા ઉઠવાનો. રોજે પ્રભુ વહેલા ઉઠે, સરજુ નદીએ અયોધ્યામાં સ્નાન કરવા જાય છે. સ્નાન કરીને આવી અને ભગવાન પૂજા પાઠ કરે છે અને ત્યાર પછી અયોધ્યા નગરીના તમામ મંદિરે ભગવાન દેવોને વંદન કરવા જાય છે. ભગવાન મંદિરે મંદિરે દર્શન કર્યા બાદ ઘેર આવે છે અને ત્યાર પછી પિતા જે કથા કરે એને બેઠા બેઠા સાંભળે છે. દિવસ પછી દિવસ જાય, પ્રભુ અનેક પ્રકારની લીલા કરે છે, બાલ મિત્રોને યોગ શીખવાડે છે. રાત્રે પણ ભગવાન સંધ્યા આરતીમાં જાય છે અને મોડી રાત સુધી સાધુ સંતોની પાસે સેવા સમાગમમાં પોતે રોકાય. ઘણી વાર મોડા ઘેર આવે છે. ક્યારેક ક્યારેક ભક્તિ માતા ભગવાનને વઢે છે કે પ્રભુ આટલું બધું મોડું કેમ કરો છો. પણ ઘનશ્યામને તો એ સંતોની સાથે બેસવું, સમાગમ કરવો, એમની વાતો સાંભળવી, મંદિરે કામકાજમાં રોકાવું, સેવા કરવી, એમાં બહુ મજા આવે છે. એટલે ક્યારેક ક્યારેક સમયનું ભાન પ્રભુ ભૂલી જાય એટલે મોડા આવે તો માતા જરા ગરમ થઈને લડે કે ઘનશ્યામ તમે વહેલા આવજો, તમે ઘેર વહેલા આવજો, નહીતર હું દરવાજો નહીં ખોલું. આવી રીતે ભગવાન લીલા કરે છે. દિવસ પછી દિવસો જતા એક દિવસ ભગવાન મોડી રાત સુધી મંદિરે રોકાણા છે. રાત્રિના લગભગ 12 વાગી ગયા. રાત્રિનું ઘનઘોર અંધારું પથરાણેલું, આકાશમાં તારા તગમગે છે. સારો સમાજ નિદ્રાને આધીન છે. અયોધ્યાની ગલીઓ સુમસામ દેખાય છે. ભક્તિ માતા ઘનશ્યામની રાહ જોતા જોતા ઘેરે સુઈ ગયા છે. સત્સંગી જીવનમાં સુરત મુનિ લખે છે, મંદિરેથી ઘનશ્યામ ઘેર જાય છે. પણ આ વખતે પરમાત્માએ સંહાર કરેલા કાલિદત્તના વંશજો રાક્ષસોએ ભગવાનને મારવાનો નિર્ણય લીધેલો અને એટલા માટે એ રાક્ષસો અયોધ્યાના મેઇન ચોકમાં પરમાત્માને મારવાની પેરવી કરીને તૈયાર રહ્યા હતા. ભગવાન શ્રીહરિ બરોબર ચાલતા ચાલતા જ્યાં ચોક વચ્ચે આવે છે, 200 ને આશરે રાક્ષસો હતા. ભગવાન ચાલ્યા આવે છે તો એમની સામેથી 50 રાક્ષસો પરમાત્માને આગળ આવીને ઉભા રહ્યા. ભગવાન એમની સામે જોઈ રહ્યા, હાથમાં હથિયાર લીધેલા છે, ભાલા તરવાર, ક્રોધે કરીને કાંડા કરડે છે, આંખો લાલ ઘૂમ, અનેક પ્રકારના વિચિત્ર વેશવાળા રાક્ષસોને પ્રભુએ જોયા. ઘનશ્યામ સમજી ગયા કે આ લોકો મને મારવા માટે તૈયાર થઈને આવ્યા છે. એટલે ભગવાને વિચાર કર્યો કે આપણે એમની સામે ન ચાલવું, બાજુએ થઈને જતું રહેવું. બાજુના રસ્તે પ્રભુ ચાલવા તૈયાર થયા તો એ બાજુથી બીજા 50 આવ્યા, પ્રભુ પાછા વળ્યા તો એ બાજુથી બીજી તરફ જવા ગયા તો એ બાજુથી પણ 50, ચારેય કોરથી 200 ને આશરે રાક્ષસો ઘનશ્યામ ને ચારેય કોર વિટાઈ વળ્યા છે. સુરત મુનિ કે છે, પ્રતાપસિંહ, ઘનશ્યામ તો બધી બાજુ જોઈને ગોળ ગોળ માંડ્યા ફરવા. પ્રભુએ એમ વિચાર કર્યો કે હવે આ રાક્ષસો મને નક્કી મારશે, માટે હવે મારે માનવતા જો રાખવી હોય તો માર ખાવાનો રહ્યો, માટે ઈશ્વરતા બતાવ્યા વગર છૂટક્યો નથી. એટલે પરમાત્માએ ચરિત્ર કર્યું છે. રાક્ષસો જ્યારે ભગવાનને મારવા આવ્યા ત્યારે ભગવાને પોતાની યોગ કળા દ્વારાએ પોતાનું સ્વરૂપ એમને રાક્ષસ સ્વરૂપે બતાવ્યું, અને રાક્ષસો જે હતા એ બધા એકાબીજીને ઘનશ્યામ રૂપે જોયે છે, આવો મોહ પેદા કર્યો છે. અને પછી આ લોકોએ જ્યારે ઘા કર્યા ત્યારે પરિણામ એ સર્જાણું હતું. રાક્ષસ જાણીને ઘા કરે છે, રાક્ષસો એ ઘનશ્યામને જ્યાં મારવા જાય છે ત્યાં પોતાનો જ રાક્ષસ મરાય છે, અને ભગવાન પોતે આવી જપાજપી જયારે થઈ ત્યારે છટકીને નીકળી ગયા છે. એકાબીજીને એકાબીજીના રૂપમાં ઘનશ્યામને જોતા થતા રાક્ષસો અંદરો અંદર કપાઈ મર્યા છે. ઘનશ્યામ પોતે પોતાને ઘેરે આવ્યા છે, બારણું ખખડાયું, ભક્તિ માતા જબકીને જાગી ગયા, દરવાજો ખોલ્યો અને ઘનશ્યામને માંડ્યા લઢવા. બોલે છે કે અત્યાર સુધી તમે મંદિરે કેમ રોકાણા? તમને અનેક વાર અમે કહ્યું છે કે તમારે વહેલા આવતું રહેવું, આ રાત્રિનો 1 વાગવાયો, તમને ખબર નથી ઘણી વખત તમને મારવા માટે અસુરો આવે છે, અનેક તમારે માથે વિઘ્ન આવ્યા, હજી કેટલાય આવશે. પણ આજ ઘનશ્યામ કાંઈ બોલ્યા નથી, સીધા જ પોતાના શયન ખંડમાં જઈ, અને ઘનશ્યામ જ્યારે સૂઈ ગયા, માતા થોડી વાર ગરમ થઈ અને પછી પોતે સૂઈ ગયા. પણ આજ એ અનંત બ્રહ્માંડના સ્વામીને ઊંઘ નથી આવતી. આજ એમણે નિર્ણય લીધો છે કે રાક્ષસો ધરતી ઉપર અતિ વધ્યા છે, એનો સંહાર કરવા માટે મારે હવે વન જવું પડશે. આવી જ રીતે હું અહીંયા માતા પિતાની સાથે મારી ઉંમરને હવે આમનામ હું વિતાવા કરીશ. જગતમાં જે ઘણાય ભેગા થઈ ગયા છે અસુરો, એને નાશ કરવા ક્યારે જઈશ? માટે હવે રાહ નથી જોવી, વહેલી તકે વનમાં જવું છે. 11 વર્ષની ઉંમરે ભગવાન નીલકંઠ, જેને ઘનશ્યામ કહો યા સહજાનંદ યા તો સ્વામિનારાયણ કહો, એ પરમાત્માએ વેદ વેદાંત તત્વ એ નિર્ણય લીધો છે કે હવે મારે પૃથ્વી ઉપર જન્મેલા રાક્ષસોને સમૂળ મારવા છે. અને એટલા માટે અનેક જીવનું કલ્યાણ કરવા માટે ઘર છોડી, મા બાપ છોડી, પરિવાર છોડી મારે અનેક જીવના ઉદ્ધાર માટે નીકળી પડવું છે, આ નિર્ણય લીધો છે. પણ એક વાતની ચિંતા હતી કે માતા પિતા છે ત્યાં સુધી મુશ્કેલી છે, એટલે માતા પિતાને પ્રથમ સ્વધામમાં મોકલ્યા બાદ હું ઘરનો ત્યાગ કરું. પરમાત્માએ સંકલ્પ કર્યો છે, વિક્રમ સંવત 1848ની સાલ ચાલે છે, કાર્તિક મહિનામાં શાસ્ત્રોમાં તપશ્ચર્યા કરવાનું કહ્યું છે, કૃષ્ણાદિક વ્રતો. એટલે ભક્તિ માતા વ્રત કરે છે. માતાનું શરીર વ્રતાદિકે કરીને કૃશ થયું છે. દિવસો જાતા કાર્તિક સુદ આઠમની રાત્રે તપને કારણે કૃશ શરીર થયું છે જેમનું, એવા માતા ભક્તિને તાવ આવ્યો છે. શરીર એકદમ શિથિલ થઈ ગયું. ભગવાને સંકલ્પ કર્યો છે માતાને દિવ્ય ગતિ આપવી, એટલે માતાને તાવ આવ્યો છે. પ્રતાપસિંહ રામ પ્રતાપભાઈ જલ્દી વૈદ્યને બોલાવે છે. યથાબુદ્ધિ ભાઈએ માતાની ચિકિત્સા કરાવી છે, પણ તાવ જરાય પાછો ન પડ્યો. ઘણી ઘણી બનતી મહેનત કરી, અનેકવિધ દવા કરી છે, પરંતુ જ્યારે રોગનો કોઈ પ્રતિકાર ન થયો, તાવ જરાય ન ઉતર્યો, ત્યારે સગા સંબંધીઓ બધા ચિંતાતુર થયા છે. યોગ્ય સારવાર આપી વૈદ્ય પોતાને ઘેરે ગયા છે. એક દિવસ ગયો પ્રતાપસિંહ, નવમી તિથિની રાત આવી છે, કાર્તિક સુદ નવમી તિથિ, પણ એ રાત્રિના સમયમાં આખું ઘર જ્યારે સુઈ ગયું છે, ત્યારે 11 વર્ષની ઉંમરના એ ઘનશ્યામ માતાની સેવામાં રાત્રે હાજર છે. પરમાત્માએ સંકલ્પ કર્યો છે કે માતાને હવે હું આધ્યાત્મિક શાસ્ત્રનો બોધ આપું. અહીંથી હરિગીતાનો પ્રારંભ થાય છે. જે હરિગીતા સત્સંગી જીવનના અંતર્ગત શતાનંદ સ્વામીએ વણી છે, સારા એ સત્સંગી જીવનનો સાર કહેવાય છે. માં ભક્તિ દેવીને ઉદ્દેશીને ભગવાને રાત્રિના સમયમાં આ ગીતા કહી છે. અદ્ભુત ગીતા છે. જીવાત્માના મોક્ષને માટેની તમામ સામગ્રી આમાં ભગવાને પોતે પૂરેપૂરી બતાવી દીધી છે. પરમાત્મા માતાને ઉદ્દેશીને બોધ આપશે. 32મા અધ્યાયથી આરંભીને 5 અધ્યાય સુધી હરિગીતા છે. એક એક શ્લોક અદ્ભુત છે. 13 દિવસ સુધી આપણે એને વિવરણ સાથે વિસ્તારથી સમજશું. એમાંથી ઘણું બધું આપણને મળશે. સમજી વિચારીને હૃદયમાં ઉતારવા જેવી અદ્ભુત ગીતા છે. તો ભગવાનના ભક્તો, રાત્રિમાં માતાને ઉદ્દેશીને સ્વયં ભગવાને કહેલી આ ગીતા અતિ ધ્યાનથી સાંભળજો. અંતકાલમ વિદંસ્તસ્યા સેવમાનશ્ચ તાં સતો ઉપવિશ્યાંતિકે પ્રાહ દદસ્વ જ્ઞાનમીચ્છયા. અંતકાલમ વિદંસ્તસ્યા, માતાનો અંતકાલ જોયો. ભગવાન માતાની પાસે બેઠા છે, માતાના પગ દાબે છે. સારા એ સંસાર અને ઈશ્વરે માતા પિતાની સેવા કરવાનું વચનથી નહીં પણ વર્તનથી બતાવ્યું છે. ભગવાન સેવા કરે છે અને મનમાં ઈચ્છા કરે છે કે માતાને મારા સ્વરૂપનું જ્ઞાન આપો. પરમાત્મા માને ઉદ્દેશીને બોલ્યા છે. सशास्त्र सम्मतं मात श्रुणु मदवचनं हितं मायेव विष्णोः सर्वेषां अस्ति संश्रुते कष्टदा। भगवान बोले छे एक मां तमे ध्यान देने सांभळो हूँ तमने कहू छू ये शास्त्र सम्मत कहू छू वळी जेमा अनेकनो हित समायेलू छे एवं कहू छू तो मारा वचन ने एकाग्र चित्त थी सांभळो। मायेव विष्णु हो सर्वेषां अस्ति संश्रुति कष्टदा। परमात्मानी माया जीवात्माओने जन्म मरणनु दुख आपनारी छे। हवे भक्तो ध्यानथी सांभळे, विष्णोः मायेव सर्वेषां अस्ति संश्रुति कष्टदा। पहली वात ये याद करिए, संस्कृति कष्ट नहीं। आपने ये बात ने भूली गया छे, माता ना उदर मा नौ नौ मास सुधी गर्भवास नु भयंकर दुख भोगवी ने आपने जन्म लीधो छे। जन्मती वेलाए अनेक विध कष्ट नो अनुभव कर्यो छे, वळी मृत्यु वेळाए पण पारावार कष्ट ने सहन करवू पडशे। आदिव्याधि अने उपाधिमां सारो संसार बळे छे, पण ये कष्टथी मुकावू होय तो परमात्माना आश्रय सिवाय कोई उपाय नथी। आ जे कष्ट छे ए भगवाननी माया द्वारा थाय छे, अर्थात माया ज जीवात्मा ने जन्म मरण नो दुख दे छे। भयंकर छे ए माया, ए माया तरवा माटे जीव ज्यां सुधी जागृत न थाय त्यां सुधी एने माथे थी माया क्यारे मटती नथी। माया ना तो बहु स्वरूपो छे, अनेक प्रकारे गमे त्यांथी जीवात्मा ने विषे पेसे छे, અંતે જીવાત્માને દુઃખી દુઃખી કરી નાખે છે। ભગવાનની સાથે માયા જીવને ચોંટવા દેતી નથી। પરમ ભાગ્યશાળી જીવ એ કહેવાય કે જે ઈશ્વર સાથે સંલગ્ન થઈ શકે છે। જ્યાં સુધી ભગવાન સિવાય ઇતર પદાર્થમાં પ્રીતિ છે ત્યાં સુધી માયા હૃદયમાં બેઠી છે। જ્યાં સુધી માયા અંતરમાં બેઠી છે ત્યાં સુધી નિતાંત શાંતિ કદાપી નહીં થાય। હું મારું આદિ વ્યાધિ ને ઉપાધિ અનેક પ્રકારની માથાકૂટમાં જીવ બિચારો બળે છે, આખા દિવસમાં કદાચ એને બે કે પાંચ મિનિટ જો શાંતિ થતી હોય, અનેક સંકલ્પમાં ગૂંચવાયેલો આ જીવ અનેક પ્રકારના કષ્ટો સહન કરે છે, અને આ કષ્ટો વાસનાવાળા જીવને બહુ નડે છે। જેને ભગવાન સિવાય કાંઈ નથી જોતું એ જ માણસ સુખી છે, જેને જેટલું જોઈએ તેટલો એ દુખી છે। ભગવાનની પાછળ પાગલ થવું એટલું ભગવાનના ભક્તનું કર્તવ્ય છે, પણ માણસ માયા પાછળ પાગલ થાય છે, માયાપતિ પાછળ નથી થતા। હાથમાં આવેલી માયા એને રહેવાની નથી, એને છોડીને અંતે જવાની છે. ભાગવતજીમાં કથા છે, તમે બધાએ સાંભળેલી છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનો જન્મ થયો. વસુદેવ એમને ઉપાડી પોપલામાં લઈ અને નંદ બાબાને ત્યાં મૂકવા જાય છે. નંદજીને ત્યાં જન્મેલી યોગ માયાને સાથે લઈ અને પાછા મથુરા આવે છે. ભગવાનને મૂકી આવ્યા, માયાને લઈ આવ્યા. જીવ બહુ ધ્યાનથી વિચારે તો ખબર પડે, વસુદેવ પરમાત્માને ન મૂકવા ગયા હોત અને સમજી રાખ્યું હોત કે આ તો ભગવાન છે, કંસની કોઈ તાકાત નથી કે આને મારી શકે. કારણ કે પરમાત્માએ જન્મ લેતા પહેલા ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દઈને કહ્યું હતું કે મેં તમને વર આપ્યો છે અને હું તમારે આંગણે બાળક બનીને આવ્યો છું. અને પછી પ્રભુ બાળક બન્યા હતા, તેમ છતાંય બાળક બનેલા ભગવાનને કંસ મારી નાખશે એવી ભીતિને કારણે લઈને મૂકી આવ્યા નંદજી ત્યાં, અને ત્યાંથી લઈ આવ્યા માયા. આપણે આવું જ કરીએ છીએ, ભગવાનને મૂકી આવીએ છીએ અને માયાને લઈ આવીએ છીએ. હૃદયમાં ભગવાન હોય તો ભગવાનને ત્યાંથી કાઢી મૂકીએ છીએ અને માયાને ગમે ત્યાંથી હૃદયમાં બોલાવી લઈએ છીએ. સમજવાની બાબત હવે છે કે ગયેલા ભગવાન તો નંદજીને ત્યાં રહ્યા, પણ પોતે એથી લાવેલી માયા એ તો જતી રહી. કંસ જ્યારે મારવા આવ્યો ત્યારે એ અષ્ટભુજાવાળી દેવી આકાશ માર્ગે ઉડી કંસને માથામાં ટાપલી મારતી ગઈ અને કહેતી ગઈ કે તને મારનારો તો જન્મી ચૂક્યો. હાથમાં આવેલા ભગવાનને પોતે મૂકી આવ્યા ને લઈ આવેલી માયા તો એની મેળે જતી રહી. હા, પરિણામ એ આવ્યું કે બે બાજુથી રહ્યા. આપણા જીવનમાં એવું બને છે કે આપણે ભૌતિક સુખને ખૂબ માનીએ છીએ અને એને આપણે લાવીએ છીએ, રાખીએ છીએ, અને ભૌતિક સુખને માટે આધ્યાત્મિક સુખને ધક્કો આપીએ છીએ. અંતરની શાંતિને વિદાય આપીએ છીએ અને સંપત્તિને ખૂબ સન્માન આપીને ઘરમાં લાવીએ છીએ. પરિણામ એ થયું, અંદરની શાંતિ તો ગઈ, હૃદયમાં બેઠેલા ભગવાન તો ગયા, અને આપણે બહુ માનીને લાવેલી સંપત્તિ અંતે જતી રહેવાની છે, રહેવાની નથી. છેવટ પરિણામ એવું આવશે કે આધ્યાત્મિક અને ભૌતિક બે સુખથી વંચિત થઈને દુઃખમાં પડવાના છે. માટે સંસ્કૃતિનું દુઃખ મટાડવા ખરેખરા સાવધાન થવું હોય તો ધ્યાનથી આ હરિગીતાને સાંભળો. મારો એક સવાલ છે કે હૃદયમાં અશાંતિ શાથી? ઘણાય માણસો એમ કહે છે કે અમને શાંતિ નથી. ઘણા માણસો હૃદયમાં શાંતિ ન હોવા છતાં શાંતિનો દેખાવ કરીને જિંદગી પસાર કરતા હોય છે. ઘણા માણસો પોતે શાંતિ શું કહેવાય ને અશાંતિ શું કહેવાય એ વાતને સમજતા જ નથી. ઘણા તો બે પગવાળા પશુ સમાન છે અને કાંઈ ખબર પડતી નથી. સંસ્કૃતિનું દુઃખ, સંપત્તિની પાછળ મોહ છે એ દુઃખ પારાવાર દુઃખ છે. મેળવી મેળવીને બધું મેળવે માણસ, અને પછી એક દિવસ બધું મૂકીને એને જવું પડે છે, એની સાથે કાંઈ આવતું નથી. ઈશ્વર સંપત્તિ આપે તો સ્વીકારી લ્યો, ન આપે તો હરી ઈચ્છા કહો. હોય તોય ભલે, ન હોય તોય ભલે, ભગવાને દીધું હોય તોય ભલે, દીધેલું પછી લઈ લે તોય ભલે. એવી સમજણ જો નહીં શીખાય તો દુઃખ બહુ જબરું રહેશે, અને મોટામાં મોટા દુઃખ તો જન્મ મરણ છે, ભયંકર દુઃખ છે. અને એને સંસ્કૃતિનું કષ્ટ કહેવાય છે. પણ એ દુઃખને આપણે ભૂલ્યા છીએ. ગર્ભવાસ અને જન્મ મરણના દુઃખ તો યમ દંડમાં વર્ણવવામાં આવ્યા છે, ભયંકર રીતે ત્યાં વર્ણવ્યા છે. થોડી વાર માણસને આવી કથા સાંભળે ત્યાં સુધી તો આ બધા દુઃખો યાદ આવે છે અને એમ થાય છે પ્રભુ ભજન કરી લે. પણ મોહ માયામાં જ્યાં ફસાય છે, જગતની સાથે જ્યાં પોતે ધંધામાં નોકરીમાં કામે જાય છે, એટલે પછી પરમાત્માને પામવું કે પોતાના આત્માનું કલ્યાણ કરવું એ વાત બિચારો જીવ બિલકુલ ભૂલી જાય, દોડવા જ માંડે છે. કેવળ માયામય પરિસ્થિતિ સર્જી અને એમાં નખથી ચોટલી સુધી બોડી જાય અને કાંઈ ભાન રહેતું નથી. એક ભગવાન સિવાય ક્યાંય ન બંધાવવું જોઈએ આ વાતને ભૂલ્યા પછી એને એટલા બધા બંધન થાય છે કે બંધન કાપતા કાપતા જન્મોના જન્મ જાય તોય કપાય ન જાય. જેમ પૃથ્વીમાં દાટેલું બટાટું અનેક મૂળિયા મૂકે, જેવી રીતે પૃથ્વીમાં દાટેલો અન્નનો કણ એ અનેક મૂળ મૂકે, એમ જીવાત્મા માયાને વિશે અનેક પ્રકારના રસ લેવા, અનેક પ્રકારના બંધન પોતે સ્વીકારે છે અને પછી એ બધાય મૂળિયા એના માયામાં ચોટ્યા હોય છે અને એ બધાય મૂળિયા ન કપાય ત્યાં સુધી એમાંથી છૂટો થતો નથી, અને છૂટો ન થાય ત્યાં સુધી એની મુક્તિ થતી નથી. ઘણાને તો લાંબી બુદ્ધિ જ નથી, મોક્ષ બુદ્ધિ જ નથી. બુદ્ધિ માત્ર એટલી છે કે ખાવા મળે, સુવા મળે, પહેરવા મળે, મજા પડે બસ. કે આયુષ્ય પૂરું થાય, આપણો અંતિમ કાળ આવશે, આ લોકમાંથી આપણે વિદાય લેવી પડશે, આપણી પરિસ્થિતિ કેવી થશે એ બાબતનો વિચાર એમણે કર્યો જ હોતો નથી. ભગવાન માતાને સમજાવે છે, શૃણુ મદ વચનમ, માં મારું વચન સાંભળો. વિષ્ણુની માયા મહા દુઃખ દેનારી છે. તસ્યાસ્તુ સન્નિવૃત્તિ સ્યાત્ કૃષ્ણે ભક્ત્યા તીવ્રયા સ્વધર્મ જ્ઞાન વૈરાગ્યો કેતયા મનસે સ્થિરે. અદભુત શ્લોક છે. એક શ્લોકમાં માયા તરવાનો ઉપાય બતાવી દીધો છે. પ્રભુ બોલે છે કે માં તસ્યાસ્તુ સન્નિવૃત્તિ સ્યાત, તે માયાની નિવૃત્તિ થાય છે, નથી થતી એવું નથી. પણ કઈ રીતે? તો પ્રભુ કહે છે કે તીવ્ર ભક્તિથી. કોના વિશે ભક્તિ? તો કે ભગવાનમાં. કેવી ભક્તિ? તો કીધું કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત. અને એ ભક્તિથી પરમાત્માને વિશે જ્યારે મન સ્થિર થાય ત્યારે જીવાત્માનો મોક્ષ થાય. થોડી વાર આ શ્લોક વિચાર કરવા જેવો છે. મન ક્યારે સ્થિર થાય? તીવ્ર ભક્તિ પેદા થાય ત્યારે. તીવ્ર ભક્તિ ક્યારે થાય? ધર્મ જ્ઞાન વૈરાગ્ય કરીને જ્યારે નિર્વાસનિક થવાય ત્યારે. અને જ્યારે આવું થાય ત્યારે જ જીવાત્માનો મોક્ષ થાય છે. જેનું મન ભગવાનના સ્વરૂપમાં સ્થિર નથી એને કોઈ દિવસ કલ્યાણ કહેવાય નહીં. માટે ભગવાનના સ્વરૂપમાં મન સ્થિર થાય એને જ મોક્ષ કહેવામાં આવે છે. અને એ મન સ્થિર તો ભગવાનમાં ગાઢ પ્રેમ થાય તો જ થાય છે. ભગવાનમાં પ્રેમ જેને નથી એનું મન કોઈ દિવસ ભગવાનમાં સ્થિર થતું નથી. ભગવાનમાં પ્રેમ જેને વધારવો હોય એને ભગવાનના લીલા ચરિત્રને વારંવાર સાંભળવા જોઈએ. પરમાત્માને વિશે જેને પ્રેમ કરવો હોય એમણે ધર્મ પાળવો જોઈએ, એમણે જ્ઞાન શીખવું જોઈએ અને એને વૈરાગ શીખવો જોઈએ. આટલું જો એ કરે તો જ એને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ થાય છે. અને એ જ પ્રેમ એને ભગવાનના સ્વરૂપમાં સ્થિર કરે છે. આ માયા તરવાનો મૂળ ઉપાય છે. એક જ શ્લોકમાં માયા તરવાનો ઉપાય બતાવ્યો. ફરીવાર કહું છું કે શિક્ષાપત્રીમાં બતાવેલા તમામ ધર્મોનું પાલન કરવું, આ પહેલી વાત છે. માણસ હજી ધર્મ જ પાળતા નથી તો પછી આગળની વાત ક્યાં કરવાની રહી? ધર્મ ભગવાનમાં પ્રીતિ વધારે અને જગતમાંથી પ્રીતિ તોડે. નિયમો પાળવામાં જેને આળસ છે, જે માણસ નિયમ પાળવાથી ડરે છે, જે માણસ નિયમના બંધનને માનતો નથી એ માણસનું કોઈ દિવસ કલ્યાણ થતું નથી. માણસ એમ માને છે કે આ નિયમની માથાકૂટ વળી ક્યાં આવી, નિયમ વગરના બરોબર છીએ. વળી રોજ આરતીમાં જાઉં, બહારનું ન ખાવું, 15 દિવસે ને 15 દિવસે એકાદશી આવે ને વળી તે દિવસે ભૂખ્યા રહેવું, આ બધી માથાકૂટ હું જેમ ફાવે એમ રખડીએ ને જેમ ફાવે એમ ખાઈએ ને મેળ આવે તો હરિનું નામ લઈએ મજા કરીએ, આવા જે માણસ છે ને શિથિલ, એને ક્યારેય ભગવાનમાં પ્રીતિ થતી નથી. એને હોય નહીં. કદાચ થોડી ઘણી પ્રીતિ પરંપરામાં માતા પિતાના ગુણો હોય, સંસ્કાર હોય, સત્સંગ હોય અને કંઈક એવા વાતાવરણમાં પોતે સંકળાયેલા હોય તો થોડી ઘણી પ્રીતિ ભગવાનમાં હોય, એ હોય એટલી રહે ને પછી એથી આગળ વધે નહીં. હા, એને એ જ ભગવાનમાં ન વધે. કારણ શું છે કે ધર્મ છે ને એને છોડી દીધેલો છે. ધર્મ ની અંદર કોઈ છિદ્ર ન હોવું જોઈએ. હા, છિદ્ર હોય તો પાણી પડે. આ મંડપમાં છિદ્ર છે ત્યાંથી પડે છે ને, કાણું હોય એટલે ત્યાંથી પાણી પડે જ. એમ ધર્મ માં જો કાણું હોય તો ત્યાંથી બસ પાણી ત્યાંથી પડે જ. માટે ભગવાનના ભક્તને તો પહેલી વાત એ કે શિક્ષાપત્રીના નિયમો મુજબ એને રહેવું જોઈએ. આ એકડો. પછી બીજી વાત, એને સંતો પાસે બેસી અને શાસ્ત્ર વાંચી અને જ્ઞાન શીખવું જોઈએ. અને એટલા માટે એને કથા વાર્તા વગેરેમાં જવું અને બેસવું જોઈએ. નોકરી ધંધો કરવાથી જ્ઞાન થતું નથી, એમાં તો લૌકિક જ્ઞાન થાય, વ્યવહારિક જ્ઞાન થાય. ઈશ્વરનું જ્ઞાન મેળવું હોય તો શાસ્ત્ર વાંચવા જોઈએ. એને એવા જ્ઞાની સંતો પાસે બેસી આત્મા શું કહેવાય, પરમાત્મા શું કહેવાય, ભક્તિ કોને કહેવાય, આ બધું સમજવું જોઈએ. અને ટૂંકમાં જે વસ્તુ જેવી છે તે વસ્તુને તેવી જાણવી એનું નામ જ્ઞાન. આગળ આવશે એક એક બાબત આવવાની છે. અને પછી કીધું કે વૈરાગ્ય, વૈરાગ્યનો પણ એક અધ્યાય આવશે. એ પણ ભગવાનના સાધુ પાસેથી બેસી અને પક્વ કરવો જોઈએ. એ વાત ન ભૂલવી જોઈએ કે જ્ઞાન વૈરાગ્ય અને ધર્મ ભક્તિ બધું જ આપણું કર્યું થાય છે.
કોઈ એવું ના માને કે ક્યાંથી કાઢવું, ન હોય તો કેમ થાય. આપણે પ્રયત્ન કરીએ તો આપણને શુર જ્ઞાન થાય, પ્રયત્ન કરીએ તો જરૂર આપણામાં ધર્મ આવે, આપણાથી ધર્મ નિયમ પડે જ, અને પ્રયત્ન કરીએ તો આપણામાં જરૂર વૈરાગ આવે. ના આવે એવું નથી, આપણું કર્યું થાય છે. અને એના ઉપાયો આમાં લખ્યા છે શાસ્ત્રમાં, વૈરાગ્યના બી ઉપાયો લખ્યા છે, ધર્મના પણ લખ્યા છે, જ્ઞાનના ઉપાયો પણ લખ્યા છે, અને ભક્તિના ઉપાયો પણ લખ્યા છે. એ પ્રમાણે મહેનત કરે તો જરૂર એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ પ્રાપ્ત થાય છે. અને આ ચાર સાધનો મળ્યા પછી એનો મોક્ષ થાય છે. અને જેનામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ચારમાંના હોય એને એકાંતિક ભક્ત કહેવામાં આવે છે. અને એકાંતિક ભક્ત છે એ આત્યંતિક મોક્ષને પામે છે. જે એકાંતિક નથી એનું આત્યંતિક કલ્યાણ થતું નથી, આટલી વાત સમજી રાખજો. અને ભગવાનનો માર્ગ છે ને સુરવીરનો માર્ગ છે, એ પોશીનો કે લપોડનો માર્ગ જ નથી. આ વાત એક સમજી રાખવા જેવી છે. શિયાળિયા સિંહની ગઢમાં ગરી જાય અને પછી એ કેસરી સિંહની ત્રાળ કરવા જાય તો કદાપી એનાથી થાય નહીં, લાળી થાય. ઈશ્વરનો માર્ગ છે એ માર્ગ સુરવીરનો માર્ગ છે, એ ફોસીનો તો માર્ગ જ નથી. ને એમાં જ્યારે ફોસી આવ્યા છે ને ત્યારે કહતામણી બહુ થઈ છે, ગરતા શું ગરી જવાનું, અને પછી મૂંઝવણી ઘણી થાય, આવતા આવી જવાય અને પછી તકલીફ થાય. અને એટલે કીધું કે હોરે હોરે યુદ્ધે ન ચડવું, હોરે હોરે યુદ્ધે ન ચડવું, અને જો પછી યુદ્ધે ચડવું તો કટકા થઈને પડવું. મોક્ષરે માર્ગે આપણે આગળ ચાલ્યા ચાલ્યા તો પછી પ્રભુ મળતા સુધી એમાં પછી વિરામ ખાવા ન બેસવું. ઘણી વખત માણસ પછી અટકી પડે છે સુરવીરના પથમાં. પછી માણસ પ્રવેશે તો એને મુશ્કેલી થાય છે. પણ એક વાત કે ફોસી હોય એ પણ સુરવીર થઈ શકે છે, ન થઈ શકાય એવું કઈ નથી, થઈ જવાય, બને છે. પણ સુરવીરનો જો સંગ થાય તો સુરવીર થવાય છે, નહીતર થવાતું નથી. માટે ભગવાનના ભક્ત સુરવીર હરિભક્તનો, સુરવીર સંતોનો સમાગમ કરે, પરમાત્માનો આશરો કરે. આટલા કલ્યાણના સાધનો અહીંયા ટૂંકમાં વર્ણવ્યા છે. ટૂંકમાં ભગવાન સિવાય કોઈ દિવસ મોક્ષ થાય નહીં.
ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના, સાગરનો પાર ન આવે પ્રભુના, સાગરનો પાર ન આવે પ્રભુના. હે તપતે રાથ વ્રત કરીએ ઓટે ઉપાય રે, હે તપતે રાથ વ્રત પુણ્ય કરી અમરા પર ના સુખ પામીએ, અરે અંતે પાછો પોગટ ફેરો થાય રે, પાછો ફોગટ ફેરો થાય રે. રે ભવસાગરનો પાર ન આવે પ્રભુના,
માને, જ્યાં સુધી ન માને, ભગવાનનો આશરો ન કરે, ખોટી ઉપાય ભગવાનને કદાપી ન પામે. પોતાના ભક્તને ભગવાન પોતાના ધામમાં લઈ જાય છે, પોતાનું સુખ આપે છે, અને મહા આનંદ એ ભક્ત ભગવાન દ્વારા જ પામે છે. બીજો કોઈ ઉપાય જ નથી. કોઈ તપ કરે, કોઈ વ્રત કરે, કોઈ તીર્થ કરે, ઘણા ઉપાયો કરે, આ બધું કરવાથી સ્વર્ગ મળે, પણ એ મિથ્યા મોટપ છે. કારણ કે સ્વર્ગ છે એ માયા રચિત છે, અંતે સ્વર્ગ નાશવંત છે, એમાંય સુખ ને શાંતિ નથી, ત્યાંય ઘણા ડખા ને ઝઘડા છે. અને એટલે કહ્યું,
માયાની મો સપતે મિથ્યા જાણજો, માયાની મો સપતે મિથ્યા જાણજો, તે નદીએ આવ્યું જેમ પાણીનું પૂરજો, જો બનને જીવવું, ધન જો બનને જીવવું, હે આંક તણા જેમ ઉડી જાશે તુર રે,
માયાની મોટપ. દેવાનંદ સ્વામી કે છે કે તમે મિથ્યા માનજો, સ્વર્ગ મળે તો શું, સત્યલોક મળે તો શું, બ્રહ્માંડાધિપતિ બની જઈએ તો શું, કારણ કે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી સર્વનાશવંત છે. એક ભગવાનની મૂર્તિ સિવાય દુનિયામાં બીજું કાંઈ છે જ નહીં, હતું જ નહીં, અને હશે પણ નહીં. પરમાત્મા ચારેય કોર છે, હૃદયમાં બેઠા છે, ધામમાં બેઠા છે, અને એક જ છે. હા, અને એવી રીતે દ્રઢ નિશ્ચય કરી ભગવાનના સ્વરૂપનો જ્યારે પાકો આશરો થાય ત્યારે જીવ ભગવાનની માયાને તરે છે. માયાયા સ્તરણો પાયો મૂલસ્ય સકલા પદામ એષ એવ સમીચીનો ભવત્યેવ ભાતિ મે. ભગવાન કહે છે કે માં માયા તરવાનો ઉપાય અને સકલ આપત્તિને તરવાનો મૂળ ઉપાય મેં તમને બતાવ્યો આ જ છે, તીવ્ર ભક્તિ. એટલે કે ભગવાનના સ્વરૂપમાં ગાઢ પ્રેમ, પરમાત્માની મૂર્તિમાં ગાઢ સ્નેહ. ભગવાનના ભક્ત ઘણી વખત જાણ્યું હોવા છતાં આ વાત ભૂલી જાય છે. ઘણાય મહેનત કરે છે ઈશ્વર મેળવવાની, પણ થોડા દિવસ મહેનત કરે ને પછી પાછી પડી મૂકે ને પછી એવો ભૂલી જાય કે પાછો વર્ષો સુધી યાદ ના આવે, વર્ષો સુધી યાદ ના આવે. સત્સંગમાં આવ્યા, આપણે મંદિર જતા શીખ્યા, સંતો પાસે જતા શીખ્યા, પણ આપણને રોજે રોજ ભગવાનમાં હેત વધે છે કે દિવસે દિવસે ભગવાનમાંથી અને સંતોમાંથી પ્રીતિ ઘટે છે? એ ખરેખર આપણે તપાસતા રહેવું જોઈએ. દાદા ખાચરને ભગવાનમાં હેત કેવું હતું, પર્વતભાઈ વગેરે જે જે ભક્તો આગળ થઈ ગયા એ બધાને પરમાત્માને વિશે પ્રીતિ કેવી હતી, અને મારે ભગવાનમાં હેત કેવું છે એ તપાસવું. ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધા સંતોને ભગવાનને વિશે પ્રેમ, વિશ્વાસ, આસ્થા, નિષ્ઠા, આ બધું કેવું હતું અને મારે કેવું છે એ પણ તપાસવું. મોટીબા, લાડુબા, જીવુબા વગેરે જે બહેનો થઈ ગયા એમને ભગવાનનો વિશ્વાસ કેવો હતો, સંતોમાં હેત ને વિશ્વાસ કેવો હતો, પરમાત્માના સ્વરૂપમાં પ્રેમ કેવો હતો ને મારે કેવો છે એ તપાસતા રહેવું. એક વાત સમજો, સત્સંગ નહોતો ત્યારે 100 એ 100% પ્રીતિ જગતમાં હતી. પછી આપણને સત્સંગ થયો તો જગતમાંથી પ્રીતિ ઘટતી ગઈ અને ભગવાનમાં અને ભગવાનના સંતો ભક્તોમાં પ્રીતિ વધતી ગઈ. પછી આપણને મોજ શોખમાંથી પ્રીતિ ઘટી, ખાનપાનમાંથી પ્રીતિ ઘટી, માં બાપ વગેરેના બંધન ઘટ્યા, વિષય સુખમાંથી પ્રીતિ, સ્ત્રી પુત્રમાંથી કે પતિમાંથી પ્રીતિ ઘટી અને બને એટલું મન ભગવાનમાં જોડાવા માંડ્યું અને ભગવાન અતિશય વ્હાલા લાગવા માંડ્યા. ભગવાન પ્રિયતમ બની જાય અને પ્રભુ સિવાય પછી બીજું કાંઈ ગમે નહીં, અને આપણું મન ભગવાન સિવાય બીજે રાખવું હોય તો એ રહે નહીં, હરીફરીને ભગવાનમાં જતું રહે. આવી સ્થિતિ થાય ત્યારે આપણો મોક્ષ થાય. પણ આ વાત આપણે સમજતા નથી, આપણને એ ખબર પણ નથી કે આટલા વર્ષથી હું સત્સંગ કરું છું, મારે ભગવાનમાં હેત વધ્યું કે ઘટ્યું ખબર નથી. ઘણા માણસ તો સત્સંગ એટલામાં સમજે છે કે કંઠી અમે બાંધી છે એટલે અમે સત્સંગી છીએ. ઘણા માણસ સત્સંગ એટલામાં સમજે છે કે અમે મંદિરે જઈએ છીએ એટલે અમે સત્સંગી છીએ. જુદી જુદી રીતે સત્સંગમાં સૌ બેઠા છે, પણ એક વાત સમજો
કે અહીંયા ભગવાન સ્વામિનારાયણ માતાને હરિગીતાનો પ્રારંભ કરતા પહેલા એમ બોલે છે કે તીવ્ર ભક્તિથી
જીવ ભગવાનની માયા તરે છે. વચનામૃતમાં ભગવાને એમ કહ્યું કે ભગવાન સિવાય જેને બીજે રંચ માત્ર પણ જો પ્રીતિ છે તો એટલી એને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ ન્યૂન છે. ફરીવાર કહું છું, બરોબર ધ્યાનથી સાંભળો. ભગવાન સિવાય અન્ય પદાર્થમાં જો રંચ માત્ર પ્રીતિ છે તો એટલી પ્રીતિ એને ભગવાનના સ્વરૂપમાં ન્યૂન છે, એટલે કે ઓછી છે. અને એટલી પ્રીતિ એને ઓછી છે એને માટે ખોટ છે. હા, બીજું અંતના 17મા વચનામૃતમાં ભગવાને એમ કહ્યું કે આ જગતમાં અનેક પ્રકારના પાપો છે, પણ ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે ઠેકાણે જે હેત રહે છે તે અતિ મોટું પાપ છે. અંત્ય પ્રકરણનું 17મું વચનામૃત શ્રીજી મહારાજના બેઠા શબ્દો છે. અનંત પ્રકારના પાપ છે, પણ ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત રહે છે તે અતિ મોટું પાપ છે. અને એ પાપ છે ને એ જ જન્મ મરણનો બાપ છે, એમાંથી જન્મ મરણ થાય છે. આપણને ન સમજાય પણ આપણે જન્મીએ છીએ અને મરીએ છીએ ને એનું કોઈ પણ કારણ હોય ને તો આ પાપ જ છે. કયું પાપ? આપણને ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ રહી ગઈ છે ને એ હજી પણ છે. અત્યારે પણ આપણને ભગવાન સિવાય બીજી ઘણી જગ્યાએ હેત છે. મોક્ષના માર્ગમાં
હેત જ ભયંકર દુશ્મન છે. સમાજ લેવલે, દુનિયાને લેવલે, કે આર્થિક કે સામાજિક લેવલે જે કહેવાતું હોય તે, પણ ઈશ્વરના માર્ગમાં ઈશ્વર સિવાય બીજે પ્રીતિ છે ને એ જ ભયંકર દુશ્મન છે. અને એ ન સમજાય ત્યાં સુધી કલ્યાણ ન થાય. કદાચ તમને દુનિયાની મોટપ મળે, તમે જગતમાં મહાન બની જાઓ, અનેક લોકો તમારા નામઠામ જાણતા થાય, દુનિયાના તમામ છાપાઓમાં તમારી કીર્તિના પાને પાના છપાઈને રોજ બહાર પડે, તમારા ઘરમાં સંપત્તિ માઈ નહીં એટલી આવે, પણ મરો એટલે બધું પૂરું થઈ જાય, કોઈ પ્રકારની શાંતિ તમારે ન મળે. સદાયને માટે સુખી તો માણસ એ જ બને છે કે ઈશ્વર સિવાય ક્યાંય હેત ન હોય. અને આ વાત કેળવવી પડે છે, શીખવી પડે છે, તૈયાર કરવી પડે છે. આપોઆપ નથી થઈ જતું. બેઠા છો, હું પૂછવા માંડુ, તમે જોવા માંડો હૃદયમાં. પુરુષ વર્ગમાં પ્રશ્ન કરીએ છીએ કે તમને પત્નીમાં અને સ્ત્રીમાં કેટલું હેત છે, પછી છોકરામાં હેત છે કે નહીં વિચારો. તો સ્ત્રીઓ અને પુરુષોમાં હેત છે કે નહીં, પછી સંપત્તિમાં પૈસા કેટલા વાલા છે, હૃદયને પૂછો. પછી ઘર, કપડા લતા, ઘરાણા, સગા વાલા પૂછો. હવે તમે કહો મોક્ષ કેવી રીતે કરવો? ભક્ત્યા અતિ તીવ્રયા, અતિ તીવ્ર ભક્તિ થાય ત્યારે કલ્યાણ થાય. આ તો આધ્યાત્મિક શાસ્ત્રની કથા છે, આમાં લાંબા લાંબા મોટા મોટા ચરિત્રો નથી. આ તો સમજવા માટે જ છે. અને વરસતા વરસાદની વચ્ચે બેહીને આ ગીતા સમજ્યું છે આપણે 13 દિવસ. ઓ પાણીની વર્ષા છે, આ જ્ઞાનની વર્ષા છે. પાણીથી ભીંજાઈએ છે, જ્ઞાનથી ભીંજાઈએ તો કામ થઈ જાય. હૃદયમાં ડોક્યું કરો, ઘણું બધું વાલું હશે. કેમ ન મનાય તો આગળ દ્રષ્ટિ કરી જો. ઘણા ભગવાનના ભગત થઈ ગયા, એના જીવન સામે તમે જોવો, એને હરિ સિવાય ક્યાંય હેત નહીં હોય. મુક્તાનંદ સ્વામી, ગોપાલન સ્વામી, એને પૂછો કે તમને ભગવાન સિવાય કોઈ વાલું ખરું, ક્યાંય હેત ખરું? તો કહેશે જરાય નહીં. દાદા ખાચર ને પૂછી જુઓ તમને ઈશ્વર સિવાય ક્યાંય પ્રીતિ ખરી? તો કે ક્યાંય નહીં. મોટી બાન લાડુબા ને પૂછી જુઓ કે તમને ભગવાન સિવાય બીજે ક્યાંય હેત છે? તો કે ક્યાંય નહીં. અને આપણા હૃદયને પૂછી જુઓ કે તમારે ભગવાન સિવાય બીજે ક્યાંય હેત છે? તો માલકરથી અવાજ આવશે. અને એમ ન સમજાતું હોય તો એવો સંકલ્પ કરો કે અત્યારે હું ધામમાં જાઉં છું. હે, શરીરમાં મુજારો થવા માંડ્યો, મારો શ્વાસ બંધ થવા માંડ્યો, ડોક્ટર બોલાવ્યા. ડોક્ટરે નાડ જોઈ. ડોક્ટર કહે છે કે હવે આમાં સારું થાય એવું નથી, એ કે તમે અત્યારે હવે ઓફ થઈ જશો. મોત યાદ કરો, મરવાનું તો કે અત્યારે જ, અત્યારે જ તો કે આ જ મિનિટે મરવાનું. બોલો હવે શું કહેવું? જતું રહેવાનું, જતું જ રહેવાનું. 2 મિનિટ પછી તો કે નહીં, અત્યારે જ. તો હૃદયને પૂછો, જાતા ગમશે નહીં ગમે? હા, ઘણું બધું યાદ આવશે. મારા વિના આનું શું થશે?
જીવ જયારે મોત ને યાદ કરે ને મોત ને, ત્યારે એને શું યાદ આવે ખબર છે? એની વાલમ વાલી વસ્તુ હોય ને એની પહેલી યાદ આવે. એને પ્રત્યે જેને બહુ હેત હોય ને એ વ્યક્તિ એને પહેલી નડે. પત્ની રોજ ગાળો દેતી હોય અને જરાય પોતામાં હેત ન રાખતી હોય તો યાદ ના આવે. પણ હેતથી સેવા કરતી હોય ને અતિશય પોતાના વિશે હેત રાખતી હોય તો એને તરત એમ થાય કે હું મરી જઈશ તો મારી પત્ની મારી પાછળ રડી રડીને બચારી અડધી થઈ જશે, એનું શું થશે? છોકરા બહુ પોતાને હેતવાળા હોય તો એ તરત ઘાટ થાય કે હું મરી જઈશ તો મારા છોકરાનું શું થશે, બિચારા રોશે, મારા વિના આનું શું થશે, મારા વિના આનું શું થશે, આનું શું થશે, આનું શું થશે, આવી ચિંતા થાય. મોત યાદ આવે તરત કરો જોઈએ મરવાનો સંકલ્પ. શું યાદ આવે તમને? કર્યો શું યાદ આવે? એ ગયા કઈ થાય, થથડાટી થઈ જાય, બસ આનું શું થશે એમ જે તમને સંકલ્પ થાય છે ને એ જ તમારું બંધન છે. ઉતરી ગયું ન્યાજ દોરડા જોઈન્ટ છે. અને એ જ એમ બતાવે છે કે ભગવાનના સ્વરૂપમાં તમને પૂરેપૂરું હેત નથી બાપા, હજી ઘણી જગ્યાએ હેત કર્યું છે. એ બધાય છેડા ત્યાંથી છૂટે અને પછી ભગવાનમાં તીવ્ર હેત થાય છે. ભગવાન માતાને આ સમજાવે છે કે અતિ તીવ્ર યા ભક્તયા, અતિ તીવ્ર ભક્તિથી તમે ભગવાનમાં જોડાવે. આપણે છે ને ભગવાનમાં જોડાણા છીએ અને કાંઈ ના નથી, પણ કેવું જરી જરી, હા બધી જગ્યાએથી છૂટા થઈને સંપૂર્ણપણે પરમાત્મામાં નિતાંત સતત અતિશય આપણું જોડાણ નથી થયું, સમજો. અને એટલે દેવાનંદ સ્વામીએ કીધું, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતળી રે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતળી રે, એ મરી જાવું મેલીન ધન માલ અંત કાલે, સગુ નહીં કોયનું રે, સગો નહીં કોઈ નૂરે,
મારે જાવ મેલીને ધન માલે, સગો નહીં કોઈ નૂરે,
હો સંસ્કારે સંબંધી સરવે મળ્યા રે, સંસ્કારે
સંબંધી સરવે મળ્યા રે,
એ છે જૂઠી માયા કેરી જાળ અંત કાલે, સગો નથી કોયનું રે,
એછે જોટે માયા કેરી જાળ અંત કાલે, સગો નહીં કોયનું,
ઓ મારું મારું કરીને ધન મેળવું રે,
મારું મારું કરીને ધન મેળવું,
તલભાર અંત કાલે, સગો નહીં કોયનું રે,
હે માતા રોજતે તલભાર અંત કાલે, સગો નહીં
કોયનું, ઓ સુખ સપના જેવું છે સંસારનું કાલે સગુ નહીં કોયનું રે
ભગવાનમાં દ્રઢ પ્રીતિ કર. એનો મતલબ એમ છે કે આપણને પરમાત્માને વિશે પ્રીતિ તો છે પણ દ્રઢ પ્રીતિ નથી. તો સ્વામી બોલે છે કે દ્રઢ પ્રીતિ કરો. કા? તો કે બધું મેલીને મરી જવાનું છે અને અંતકાલે આપણું કોઈ નથી સિવાય ભગવાન. પરમાત્મા આપણા છે અને જેને વિશે દ્રઢ પ્રીતિ કરવી ઘટે છે એમાં તમે દ્રઢ પ્રીતિ નહીં કરો, ને જેમાં નથી કરવાની એમાં દ્રઢ પ્રીતિ કરશો તો બહુ દુઃખ આવશે. આ દુનિયામાં બધા હેરાન થાય છે, એનું કારણ કોઈ હોય તો સ્નેહ છે. એક સુક્તિ છે, લોભ મુલાની પાપાની. દુનિયામાં જેટલા પાપ થાય છે ને એનું કારણ લોભ. લોભ મુલાની પાપાની. એને કીધું કે સ્વાદ મુલાની વ્યાધય. માંદા પડે મોટા ભાગના એ ખાવાથી પડે. અને સ્નેહ મુલાની દુઃખાની.
તથા સ્ત્રીણી ત્યક્તા સુખી ભવે. લોભી માણસ પાપ કરે, બહુ સવાજીઓ માણસ હોય એ ખાઈ ખાઈને માંદો પડે, અને જ્યાં હોય ને હેત કરે ને એ પછી જ્યાં હોય ને રડે. સ્નેહ મુલાની દુખાની, આ જગતમાં ગમે તે મરી જાય તો આપણને દુઃખ ન થાય, પણ આપણને જેમાં હેત હોય એ મરી જાય તરત દુઃખ થાય. આ જગતમાં કોકના છોકરા મરી જાય તો આપણને કાંઈ ન લાગે વળગે, આપણો દીકરો મરી જાય તો આખી શેરી છાના રાખવા આવે તોય ન રહીએ. 20 વર્ષના 25 વર્ષના નવ યુવાન કોઈના પત્ની વયા જાય તો આપણને કાંઈ હરક શોક કરો, પણ આપણા 45 વર્ષના વયા જાય તોય દુઃખનો પાર ન હોય. કહા તો કે એમાં આપણને એ જ છે ને, ઓમાં નહોતું. એટલે સ્નેહ મુલાની દુખાની. એક હરિભગત મારી પાસે આવ્યા, એટલે સહજ સ્વભાવે વાત થતી હતી. એમાં મેં એમને કહ્યું કે ભાઈ તમે તો કીધું આવી રીતે શું આમ કરો છો, તે મને કે એમ તમે ન કહેશો, અમે કાંઈ જેવા તેવા ભગત નથી, કે અમારે તમારી સાથે કેટલું હેત છે ત્યારે મને કે તમારી પાસે અમે આવીએ છીએ. પછી મેં એને સીધો પ્રશ્ન કર્યો, મેં કીધું અમે અને તમારા ધર્મપત્ની બે હારે ધામમાં વયા જઈએ તો તમે રડો કોનું? એ કે તમે પણ ખરું પૂછ્યું. મેં કીધું તમે રડો કોનું? તો કે રડવું તો ઓનું આવે, તમારું નું આવે. મને કે એમ થાય? મને કે એનું શું કારણ? મેં કીધું એનું કારણ તમને સમજાતું? મને કેમ? મેં કીધું એમાં યદ છે એટલે એનું રડવું આવે. સ્નેહ મુલાની દુખાની. અને એટલે કીધું કે દ્રઢ તું ભગવાનમાં પ્રીત કરે, બીજે ક્યાંય કરીશ નહીં ભલો થઈ જાય, કારણ કે તને સુખ નહીં થાય. શ્રીજી મહારાજમાં જેને પ્રેમ થઈ ગયો એનો બેડો પાર થઈ ગયો, એ નથી થતો, એ મેળ જ નથી આવતો. ઘણી વખત એકાદશી હોય પછી રાજગ્રાની પૂરી કે એવું કઈ કરવું હોય ને તો લોટમાં ચીકાશ જ ના આવે, પછી કેળા નાખીને ચીકું નાખીને ખૂબ મળશે, કારણ ચીકાશ ન થાય ત્યાં સુધી પૂરી ન વણાય, અને ભાખરી કરવી હોય તો વણાય નહીં, ફાટી જાય. એમ જ્યાં સુધી ભગવાનમાં હેત ન થાય ને ત્યાં સુધી આપણા ધર્મ નિયમ ભક્તિ બધું ફાટી જાય, મજા ના આવે. એક વાર લગ્ન લાગી જાય તો પછી તમારે ક્યાંય ફાટે નહીં. અને હરિગીતા એ કહે છે કે તમે હરિમાં હેત કરો, બીજેથી હેત તોડો. ઝીણામ ઝીણી વાત આ છે, સમજવાની વાત આ છે. અને હજી એક પ્રશ્ન કરું કે આટલા વર્ષથી સત્સંગ થયો છે, દિવસે દિવસે ભગવાનમાં હેત વધે છે કે ઘટે છે કે લેવલ ઉપર જ રહે છે? વધતું નથી ને ઘટતું નથી. અંદર જો ગણાન ઘટે, ગણાન દિવસે દિવસે વધે, અને ગણાન વધે નહીં ઘટે નહીં. આ વધે નહીં ઘટે નહીં એ ખોટું, ઘટે એથી ખોટું. વધવું જોઈ, છોકરાને નિશાળે ભણવા બેસાડીએ ને તે વર્ષે વર્ષે એની કક્ષા ફરે, એ છોકરો કહેતો હોય પહેલીમાં જ બીજીમાં આવ્યો, બીજી ભણતો હતો એમાંથી હું ત્રીજીમાં આવ્યો, આપણે સત્સંગમાં આવ્યા પછી કાંઈ કક્ષા ફરેક ફરે જ નહીં કે એમ નામ જ. એક જણાએ એક જ ધોરણમાં 7 વર્ષ કર્યા, 7 વર્ષ એક જ ધોરણમાં, એટલે ગમે એને પૂછો તો એમ કે એની યારે હું ભણેલો એમ, એ મારી યારે ભણતા એમ. એટલે 7 ધોરણના વિદ્યાર્થી બદલી ગયા ત્યાં સુધી બધા એને ભણેલા. હવે તમે કયો એમ, આપણે આ સત્સંગમાં 7-7 વર્ષ કે 10-10 વર્ષ સુધી સત્સંગ કરીએ, માળા ફેરવીએ, ભજન કરીએ, ધ્યાન કરીએ,
પણ આપણને જગતમાંથી પ્રીતિ તૂટતી નથી, ભગવાનમાં આપણે પૂરેપૂરા કેમ જોડાતા નથી? કયું તત્વ નડે છે? કોણ આપણને રોકે છે? આપણને કઈ આપણી આશા આડી આવે છે કે આપણે ભગવાનમાં સંપૂર્ણપણે નથી ચોટતા? હે ગોતો, આપણે શોધવું પડે. આપણી તકલીફ આપણે શોધવી જ જોઈએ. અને આ વાત ન સમજાય તો જિંદગી પૂરી થઈ જાય. પરિણામ શું આવે ખબર છે? ફરીવાર જન્મ, કાં તો કે સાફ સુફી નહોતી થઈ, ચોખ્ખું થઈ જવું જોઈએ. આ પેલા ડોક્ટરો કહે છે કે તમને શું છે, ટાઈફોઈડ? તો કે પૂરેપૂરો કોર્સ કરજો. અડધી ટીકડીયું લઈ તો કે ફરી ના આવે. એ મામા એ આપણે જે કરવો પડતો એ બધો પૂરેપૂરો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિનો કોર્સ કરવો જ જોઈએ. એમાંથી એકાદું કાચું રહી જાય, અધૂરું રહી જાય તો પાછો ફરીને જન્મ આવે. અને ફરીવાર જન્મ મંજૂર હોય તો કરવાની કોઈ જરૂર નથી. ફરીવાર જન્મવું જ ન હોય તો પછી જે કરવું પડતું હોય એ કરી વાળવું જોઈએ. પણ ઘણાનો તો મનમાં એવું નક્કી છે કે હવે આપણે આ જન્મે ધામમાં જવું જ નથી ને પછી શું વાત. એક તો સ્વામી હતા, મેં કીધું ધામમાં જવું છે ને, મને કે આ ફેરે ન જ જવું. શું કીધું? તો કે આ ફેરે નહીં, આ ફેરે નહીં. તો કયા ફેરે જવું? તો કે હજી ઘણી વાર. હકીકતો આ ફેરે ક્યાં જવું? મને કે તમને બધું ન કહેવાય, તમે પાછા કથામાં કયો. મેં કીધું તમે કથામાં કોઈ દી આવતા નથી. મને કે જો સાંભળી લ્યો, મને આ જગતમાં કડવામાં કડવું જો કાંઈ લાગતું હોય તો કથા. શું કહો છો તું? મને બહુ કડવી લાગે કથા, તો મને બહુ કડવી લાગે. મેં કીધું એ જવા દો ને, તમારે જવું જ ક્યાં? તો મને કે પહેલાં મારે નરકમાં જવું છે. નરકમાં શું કરવા? તો કે એ જોઈએ તો ખરા મને કે કેવું હોય. મેં કીધું એમાં તો ઘણી વાર જઈ આવ્યા છો, એમાં જવાની આશા રાખો મામ. તો કે એ જવા દો, ચાલો નરકમાં નહીં પણ સ્વર્ગમાં તો જવું જ છે. પેલા સ્વર્ગમાં ત્યાં શું કરવા? તો કે ત્યાં બધી બંગલા ને મહોલો આન તે બધું પેલા જોવું છે. અક્ષરધામમાં તો કે છેલ્લે છેલ્લે વાત રાખો મને કે આ આપણા બધાની વાત આવી જ છે. આ તો એ નિખાલસ હતા એટલે બોલતા હતા, બાકી આપણા બધાની વાત આ જ છે. આપણને અટાણે જો શ્રીજી મહારાજ તેડવા આવે ને તો આપણે તૈયાર ન થયો કા? તો કે હમણે નરક ભોગવવા દો. સમજાય તમને? અહીં હેરાન થવું એ નરક જ છે. ને બીજું તો કે હમણાં સ્વર્ગ ભોગવવા દો. કાંક બંગલાની ગાડીઓ છે, હજી ઉંમર નાની છે, અને હમણે અહીં રહેવા દો. પછી ધામમાં તો કે છેલ્લે આવજો, છેલ્લે બોલો. એમની ને આપણી વાત મળતી જ છે ને, એમાં ફેર શું છે? સમજો તો વાત બિલકુલ સામ્ય છે. આપણા હૃદયમાં પણ ભગવાન પાસે જવાની કોઈ તમન્ના કે ઉતાવળ કદાચ દેખાય કોકને, તો ભગવાન જાણે, બાકી હોતી નથી. કારણ કે આપણી ભક્તિ કાચી છે. હા, કાચી છે. કેરી કાચી હોય ને તો ખાટી લાગે, પાકે પછી ગળી થાય. આપણી ભક્તિ પક્વ નથી. ભક્તિ પક્વ થયા પછી મૃત્યુ મોક્ષ મનાય છે. ભક્તિ પક્વ થયા પછી મૃત્યુ જ મોક્ષ મનાઈ જાય છે. મોત આવ્યું એટલે એ સમજે કે મારે માટે કલ્યાણ આવ્યું એમ. મૃત્યુ મંગળ બની જાય. પરંતુ ભક્તિ કાચી છે ને એટલે મોતથી ડર બહુ લાગે છે. અતિ ડર નથી સમજાતું. તો શું કરવાનું રહ્યું? એક જ કરો, ભગવાનમાં હેત વધારો. વિશું તમને જેમ વધતું હોય એમ કરો, પણ હેત વધારો 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 વધારો. એટલું બધું વધારો કે ભગવાન પાસે ગાંડા થઈ જવાય.
ગોપીઓ ગાંડી થઈ જ ગઈ હતી ને, આપણે ડાયા શા માટે રહેવું? એટલું બધું હેત પરાકાષ્ઠાએ પહોંચાડી દો કે પ્રભુનું નામ આવે ત્યાં આપણી આંખમાં આંસુડા આવે, ભગવાનની વાત આવે તો આપણે દેહ ભાન ભૂલી જઈએ, પરમાત્માનું કોઈ ચરિત્ર આવે તો આપણું હૃદય દ્રવિત થઈ જાય, અને પરમાત્માને યાદ કરીને આપણે સતત રડ્યા જ કરીએ એટલું ભગવાનમાં હેત વધી જાય. સવારમાં જાગીએ, પૂજામાં ભગવાન પધરાવીએ, આગચ્છ ભગવાન દેવ એમ બોલીએ, તાંખમાંથી આંસુડા આવે, આટલી પરાકાષ્ઠાએ પ્રીતિ પહોંચે તો સમજીએ કે આપણે ભક્તિ માર્ગમાં કંઈક આગળ વધ્યા એમ. બાકી તો દિવસ પછી દિવસ જાય છે. કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતિ, દ્રઢ પ્રેમ કર, સંતો કહે છે, સંતોના વચન છે ને હૃદયમાં ધારવા, ખૂબ વિચારવા, ખૂબ ખૂબ. સ્વામીએ એમ કીધું કે તને ભગવાનમાં હેત થતું નથી, એનું કારણ શું છે ખબર છે? આ પદમાં કીધું છે, તારા મનમાં જાણે જે મરવું નથી રે, તારા મનમાં એવો નિશ્ચય કર્યો, નિર્ધાર તેમાં ભૂલી ગયો ભગવાનને,
એવો નિશ્ચય કર્યો, નિર્ધાર તેમાં ભૂલી ગયો ભગવાનને,
એવો એવો નિશ્ચય કર્યો, નિર્ધાર તેમાં ભૂલી ગયો ભગવાન ને રે, આ ધન દોલત નારી ને ઘણા દીકરા રે, ધન દોલત નારી ને ઘણા દીકરા,
ખેતી વાડી ઘોડી ને ઘર બાર તેમાં ભૂલી ગયો ભગવાન ને,
તેમાં ભૂલી ગયો ભગવાન ને,
તેમાં
પહેલી વાત એ પૂછી લઈએ કે આપણે ભગવાનને ભૂલીએ છીએ કે નથી ભૂલતા? તમે બધા એમ કહે છો કે અમે ભગવાનને નથી ભૂલતા, અમે ભગવાનને ભૂલી ગયા હોઈએ તો કથામાં ક્યાંથી આવીએ? અમે ભગવાનને કદાપી નથી ભૂલતા. અહીંયા વાત છે ને, ઊંડાણમાં જો લઈ જઈએ તો એવી થાય કે ભગવાનને ન ભૂલવા એટલે એક પળ ન ભૂલવા, એક પળ નહીં, એટલે અખંડ વૃત્તિ ભગવાનમાં રાખવી, અને એ થાય હો, અતિ તીવ્ર ભક્તિ થાય તો એ થાય, નહીતર ભૂલીએ જવાય. પહેલા રચનાવર્તમાં અખંડ વૃત્તિનું મહાત્મ્ય કહ્યું છે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી અતિ કઠણ કામ છે. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેવા માંડે એને ગોલોકાદિક ધામ જોવાની ઈચ્છા થાય તો તે તત્કાલ દેખાય છે, તત્કાલ દેખાય છે. અને ભગવાનના સ્વરૂપમાંથી વૃત્તિ તૂટે એટલે એ ભગવાનને ભૂલી ગયો કહેવાય, કે ભગવાનને ભૂલી ગયો કહેવાય.
દેશ કાળ ને કિયા કરી કે દી તમને ન ભૂલીએ હરી, દેશ કાળ ને કિયા કરી કે દી તમને ન ભૂલીએ હરી, કે દી તમને ન ભૂલીએ
માંગ્યું છે ભગવાનના ભક્તોએ, પ્રભુ દેશ કાળ ક્રિયાએ કરીને અમે તમને ક્યારેય ન ભૂલીએ. દેશ એટલે કે અમે ગમે ત્યાં જઈએ, ઓફિસમાં જઈએ, ઘરમાં જઈએ, દેશમાં જઈએ, પરદેશમાં જઈએ, કોઈ પણ સ્થાનમાં અમે બેઠા હોઈએ તો તમને ન ભૂલીએ. હા, દેશ કાળ, કાળ એટલે સવાર હોય, સાંજ હોય, બપોર હોય, ઘરે ઉત્સવ હોય, ગામ ગયા હોય, ગમે તે, હા એમાં અમે તમને ન ભૂલીએ. ક્રિયા અમે ગમે તે કરતા હોઈએ, જમતા હોઈએ, સૂતા હોઈએ, જાગતા હોઈએ, આવતા હોઈએ, જાતા હોઈએ, ધંધો કરતા હોઈએ, બોલતા હોઈએ, પણ અમે તમને ન ભૂલીએ. હા કહેવાય, એમાં ભૂલી ગયો ભગવાનને. ભૂલી જાઉં એ તો આપણો સ્વભાવ છે, તરત ભૂલી જઈએ. અત્યારે આપણે લાંબુ નહીં પણ એક જ નિયમ લીધું હોય કે અહીંથી મંદિર પહોંચતા સુધી સ્વામિનારાયણ બોલવું, હા એક ધારું, અહીંથી બહાર ન નીકળવી ને ત્યાં ત્રણ વાર બંધ થઈ જાય. હું થાય ભૂલી ગયા, આ મુશ્કેલી છે. મંદિરે ભગવાનના દર્શન કરીએ, મૂર્તિને બરોબર હૃદયમાં ધારીએ ને પછી વિચારીએ ભગવાનને પળીએ, ભૂલવા નથી, પણ બહાર નીકળીએ પાછું ભૂલી જાય. ભૂલવું નહીં તો બહુ બહુ કામ કઠણ છે, બહુ કામ કઠણ છે. કેટલો માણસ સાવધાન હોય તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે, તે રાખી રાખીને પછી તોડી નાખે, હાવ હા રાખે ત્યારે રાખે, પછી મૂકી દે તો એવી મૂકી દે. મન ભગવાનના સ્વરૂપમાં પરાણે રાખવાથી રહેતું નથી, એને ભગવાનની મૂર્તિનો મહિમા સમજાવવાની જરૂર છે. અને મહિમા સમજાવો તો એની મેળે એ રે, એની મેળે આપોઆપ રે. ગોપીઓને ભગવાનમાં મન રાખવું નહોતું પડતું, એની મેળે રહેતું, એને ભગવાન ભૂલાતા જ નહોતા એક પળ. એ ઘણી મહેનત કરતી હતી કે મને ભગવાન ભૂલાઈ જાય તો સારું, અમને ભગવાન ભૂલાઈ જાય તો સારું, પણ એને ઘણી કઈ ભૂલાતા નહોતા. એક વાર બરોબર સંધ્યા વખત નો ટાણું હતું અને દિવસ આથમી ગયેલો, સંધ્યા સરસ ખીલેલી, એ વખતે એક ગોપી પાણીનો ઘડો ભરવા માટે યમુના નદીને કિનારે આવી છે. નદીના કિનારા ઉપર ઘડો મૂકી આંખો બંધ કરીને આકાશ સામું જોઈને પોતે બેઠેલી, એવા સમયે નારદજી ત્યાંથી પસાર થતા હતા, એમની નજર આ નીચે ગઈ. નારદજીના મનમાં એમ થયું કે હો આ ગોપી કેટલું સરસ પરમાત્માનું ધ્યાન કરે છે. નદીને કિનારે બેસી ગોપી આંખો બંધ કરી અને પરમાત્માના ધ્યાનમાં બુડી ગઈ છે. આવું જેને ઈશ્વરનું ધ્યાન છે એ તો ઈશ્વર સ્વરૂપ કહેવાય. નારદજીના મનમાં એમ થયું કે આપણે વંદન કરતા જઈએ. નારદજી આકાશમાંથી નીચે ઉતર્યા, નીચે ઉતરી ગોપિકાને વંદન કર્યું. ગોપી તો ધ્યાનમાં મસ્ત હતી, પણ નારદજીએ બોલાવીને જગાડી. નારદજી કહે છે કે ગોપી, એટલે એમણે આંખ ખોલી. ગોપી કહે છે કે ઓહો નારદજી તમે આવ્યા, કેમ આવ્યા તમે? નારદજી કે હું અહીંથી જતો હતો એમાં તમને ભગવાનના ધ્યાનમાં બેઠેલા જોયા એટલે હું આવ્યો. ગોપી કે કોના ધ્યાનમાં? તો કે ભગવાનના. ગોપી કે હું તો કઈ ધ્યાન કરતી નથી. કે તમે બેઠા છો ને માઇકો બંધ કરીને? તો કે જવા દો ને, હું થોડી ધ્યાન કરું છું. તો તમે શું બેઠા છો? ગોપી કે છે કે નારદજી હું માંડીને વાત કરું, તમે મારી વાત સાંભળો, હું હેરાન હેરાન થઈ ગઈ છું. નારદજી વિચારમાં પડ્યા કે શું વળી હેરાન થઈ ગઈ છે. નારદજી કે છે કે વાત કર. ગોપી બોલે છે કે નારદજી હું તમને શું કહું, પેલો નંદજીનો લાલો છે ને, પેલો કનૈયો નટખટ. નારદજી કે હા. તો કે એ નંદજીનો લાલો, હું સવારે જાગી, હું જાગીને જ્યાં ગાયો દોવા જાઉં ત્યાં એ મારી આગળ આવીને આડો ઉભો રહ્યો. કેમે કરીને મેં એક બાજુ કરીને ગાય દોઈ, પછી હું વલોણું કરવા ગઈ ત્યાં એ વલોણું પકડીને બેઠો. ત્યાંથી મેં એને ખસેડ્યો. ઘંટી એ દળવા બેઠી તો ત્યાં મારો ઘંટલો ચાલીને બેઠો. મને એ બી કામ કરવા ન દીધું, મને રસોઈ કરવા ન દીધી. સવારનો એ મારી નજર સામે મને દેખાણા જ કરે છે. એ મારી સામે જોઈને હસ્યા કરે છે, દૂર ઉભો ઉભો અનેક પ્રકારના નખરા કરે છે. સવારની હું તો એમને ભૂલવાનો પ્રયાસ કરી કરીને થાકી ગઈ. છેવટે કાંઈ ન સૂજ્યું પછી એમ થયું હું પાણી ભરી આવું. આ સંધ્યા ટાણે હું અહીં પાણી ભરવા આવી. હું જ્યાં યમનામાં ઘડો ભરવા જઉં છું ત્યાં એ મારો ઘડો જાલીને મને અહીંયા હેરાન કરે. પછી બહુ કંટાળીને તો હું આંખો બંધ કરી ગઈ. તો મારા હૃદયમાં એ નાચે છે, એ નાચે છે, એ મારામાં ગરી ગયો છે અને હું એને કાઢવાની મહેનત કરું છું. પણ એ કનૈયો મારા હૃદયમાંથી નીકળતો જ નથી. હું કાંઈ ધ્યાન કરતી નથી. નારદજીના મનમાં એમ થયું, કહો અમે યોગી પુરુષો જેને હૃદયમાં લાવવા માટે કેટલી યોગ સાધના અને તપશ્ચર્યા કરીએ છીએ, જેને અંતર આત્મામાં પધરાવવા માટે મન મંદિરમાં લાવવા માટે અમે કેટલી મહેનત કરીએ છીએ, તોય હરિ અમારા મંદિરે ન આવે, અમારામાં ન આવે. એ હરિ આ ગોપીના હૃદયમાં નાચે છે, નાચે. આનું કારણ, આનું કારણ છે
પ્રેમી જનને વશ પાતળીઓ શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વશ પાતળીઓ 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 શ્યામ સુંદર સુખકારી.
ભગવાન પ્રેમીને વશ છે. ભગવાન પ્રેમીના હૃદયમાં રહે છે. હા, ભગવાનમાં પ્રેમ થાય એટલું કર્તવ્ય છે. આજ સમજાય યા તો લાખ વર્ષ પછી સમજાય, આ જન્મે સમજાય અથવા તો લાખ વર્ષ પછી સમજાય, પણ આટલું તો સમજવું જ પડશે કે આપણે ભગવાનમાં હેત છે કે નથી, કેટલું છે, ઘટે છે કે કેમ છે, અને ઘટતું હોય તો વધારો. પ્રેમીને જ ભગવાન વશ વર્તે છે એટલું યાદ રાખો. પરમાત્માને વિશે પ્રેમ ન થયો તો પાળેલો ધર્મ ફોક છે. ભગવાનમાં ગાઢ પ્રીતિ ન થઈ તો સમજેલું જ્ઞાન અજ્ઞાન છે. ભગવાનમાં આપણને ગાઢ પ્રેમ ન થયો તો વૈરાગ્ય તો વેઠ છે, એની જરૂર શું છે. અંતે બધાનું કામ એટલું છે કે આપણને ઈશ્વરમાં પ્રેમ વધારી આપે, બસ ભગવાનમાં પ્રેમ વધારી આપે. આપણે ધંધો નાખીએ એનો અર્થ એટલો કે રૂપિયાનો વધારો થાય. ધંધો કરીને રૂપિયાની ખોટ જાય તો કઈ ધંધો થોડો કહેવાય, ધમાલ કહેવાય, ધમાલ. એમાં આપણે ભજન કરીએ, માળા ફેરવીએ, કીર્તન કરીએ, જ્ઞાન કરીએ, કથા સાંભળીએ, એનો મતલબ તો ઈ થાય કે ભગવાનમાં હેત વધે ને, હેત ન વધે બધી વેઠ કહેવાય. માટે હરિમાં હેત વધવું જોઈએ. બોલો. પણ ઘણા નથી વધતું, ઘણાની હેત વધવાની બારીઓ જ બંધ થઈ ગયેલી. હા, પેલી ચા ગાળવાની ગળણી હોય ને એમાં અમુક ઓલા ફાંકા તો હાવ બુરાઈ ગયેલા જ હોય મેલ ભરાય, એટલે અમુક અમુક ફાંકેથી થોડી થોડી ચા જાતી હોય, અમુક જામ થઈ ગયું હોય, એમાં અમુક ને હાવ જામ જ હોય. માટે વિચાર કરજો, જાળીયું સાફ કરવી પડે એનાથી ચા નીકળે છે કે નહીં, દૂધ નીકળે છે કે નહીં, એમ આપણા ભગવાનમાં જે પ્રેમ પ્રવાહ છે એમાં કાંઈ ઉમેરો વધારો થાય છે કે નહીં. એટલે ભગવાન માં હેત વિના ના તો આપણે દૂરી જનિયા કહેવાય. મુક્તાનંદ સ્વામી કે છો,
દૂરી જનિયાને દૂર ઘણા છો રે,
દૂરી જનિયાને દૂર ઘણા છો
રે, દૂરી જનિયાને
જેનાથી ભગવાન દૂર રહે. હા, ભગવાન ને યાદ કરવા હોય તો યાદ ના આવે, ભગવાન નું ધ્યાન કરવા જાય ને બીજા સંકલ્પે ચડી જવાય, અને ભગવાન આપણાથી છેટા ને છેટા રે તો આપણે દૂરીજન જ કહેવાય.
દૂરી જાનિયાને દૂર ઘણા છો રે,
દૂરી જાનિયાને દૂર ઘણા છો રે,
પ્રેમિતે જનના પ્રેમિતે જનના પ્રાણ છો રે, તમે હરી ભૈયાના હાર છો,
પ્રેમિતે જનના પ્રાણ છો રે, તમે હરી ભૈયાના હાર છો,
એજ પ્રેમિતે જનના પ્રાણ છો રે, તમે હરી ભૈયાના હાર છો, ભૈયાના હાર છો જીરે, તમે હરી ભૈયાના હાર છો,
હરે ભૈયાના હાર છો જીરે, તમે હરી ભૈયાના હાર છો,
હરી ભૈયાના હાર છો,
હરે ભૈયાના હાર છો.
પ્રેમીને ભગવાન સદાય વશ છે, એટલે ભક્તિ માતાને ઘનશ્યામ એમ કે છે, માં ભક્ત્યાતિ તીવ્રયા, માયા તરવી હોય તો ભગવાનમાં ગાઢ પ્રેમ કરો, કરવું પડશે. તમે કહેશો કે ભગવાનમાં પ્રેમ વધારવો હોય તો આપણો વધાર્યો વધે, હું એકવાર કહી ગયો ઘા વધે, પણ આપણે એ રીતે તૈયાર રહેવું જોઈએ તો વધે, અને પોતાને સૂઝ હોવી જોઈએ કે પ્રેમ વધે છે ઘટે છે, રોજે રોજનો હિસાબ હોવો જોઈએ. રોજે રોજનો હિસાબ ન હોય તો ખબર ન પડે. ક્યારે ક્યારે આપણને ઈશ્વર ભૂલાય છે, કઈ વ્યક્તિના સંસર્ગમાં આપણે ઈશ્વર ભૂલીએ છીએ, કયા સ્થાનમાં આપણે ભગવાન ભૂલીએ છીએ, કોનો સંબંધ થાય ત્યારે આપણે પરમાત્માને વિશેથી પ્રેમ તૂટી જાય છે, કેવી ક્રિયાઓમાં આપણે જ્યારે લેવાઈ જઈએ છીએ ત્યારે આપણે ભગવાનનું તાન મટી જાય છે, એ બધું પોતે વિચારી લેવું જોઈએ. પછી એવી જગ્યાએથી છેટો રહે તો ભગવાનમાં ગાઢ પ્રેમ જરૂર થાય, જરૂર. મોટે ભાગે તો આ દોહરામાં કીધું ને એવું છે,
આજે આઠે આઠે પહોર અંતરમાં બળ્યો, અને ઘણા ઘણા ને ધાયો, અરે રળી આજી રળી ખપી, ધન ભેગું કીધું, ના ખર્ચો ન ખાયો, ના ખર્ચો ન ખાયો,
આઠે પહોર અંતરમાં બળ્યો, ઘણા ઘણા ને ધાયો, જ્યાં વૈના દોડ દોડ કર્યો, શું કરવા, રળી ખપી ધન ભેળું કીધું, ના ખર્ચો ન ખાય. બીજું એવું જ છે જો,
અરે નારી નારી આગળ નિર્લજ થઈને, અને બીતો બીતો બોલે,
હડકો લાવે હસી બનાવે, અને કરે કરણે બોલે.
હવે આમાં ભગવાન માં એક વધે ખરું, મને કહો.
અધૂરામાં પૂરું પાછું આમ, સાસુ સસરો સગા સંબંધી તેની સેવા કીધી,
સાસુ સસરો સગા સંબંધી તેની સેવા કીધી,
સાસુ સસરો સગા સંબંધી તેની સેવા કીધી,
સાસુ સસરો સગા સંબંધી તેની સેવા કીધી.
દેવાનંદ કહે સાધુ જનની તે સેવા તજી દીધી રે, પામર તે પ્રાણી વિસાર્યા વન મારી
રે, પામર તે પ્રાણી વિસાર્યા વન
મારી, પામર તે પ્રાણી વિસાર્યા વન મારી,
પામર તે પ્રાણી
સુખ માયા માં મોયો,
મિથ્યા સુખ માયા માં મોયો,
અરે મિથ્યા મિથ્યા સુખ માયા માં મોયો,
મિથ્યા સુખ માયા માં મોયો,
મૃગ તૃષ્ણા જળ ભાળી રે, પામર તે પ્રાણી વિસાર્યા ભન મારી
રે, પામર
તે પ્રાણી વિસાર્યા વન મારી,
પામર તે પ્રાણી વિસાર્યા વન મારી.
કો દેવાનંદ કહે સાધુ જનની તે સેવા તજી દીધી. ભગવાનમાં કઈ રીતે પ્રીતિ થાય? સાસુ સસરો સગા સંબંધી આમાં જ રહ્યો, નકરો આમાં જ રહ્યો, ત્યાંથી નવરો જ ન થયો. પામર તે પ્રાણી વિસાર્યા વનમાં, ભગવાન તું ભૂલ્યો, હે પામર ભગવાન તું ભૂલ્યો, તને ન હુજ્યું, ઈશ્વર ભગવાનનું હુજ્યું જ નહીં. સમય તો ભગવાને તને આપ્યો હતો, પણ તને એ ખ્યાલ જ ના. માટે વિચાર કરો, ભગવાન ભૂલવા માટે આપણે જિનમાં જ નથી. આવો ઠરાવ કર્યો હોય તો ભગવાન સાંભળે, ભગવાન ભૂલવા માટે અમારો જન્મ નથી. જેમ રુક્મિણીએ એમ કીધું તું કે હું તો કૃષ્ણને વરવા માટે જન્મી છું, શિશુપાલને વરવા માટે નહીં. હે રુક્મિણી કે હું તો કૃષ્ણને વરવા માટે જ જન્મી છું. અને આપણે એ ઠરાવ ક્યાં કર્યો છે કે અમે ભગવાનમાં મન રાખવા જીનમાં છીએ? એમ ઠરાવ કર્યો હોય તો ભગવાનમાં મન રહે. કર્યો નથી, કોઈએ કરાવ્યો નથી, ક્યારેય બેસીની બાબત આપણે વિચારી નથી. ભગવાન ભજવા માટે જ અવતર્યા છીએ, અને પરમાત્માને ભજવું એ જ અમારો ધંધો છે. હા, ભગવાનને ભજ્યા એટલું જ અમારું કર્તવ્ય અને કામ થયું ગણાય. બસ આવો ઠરાવ થઈ જાય તો ભક્તિ થાય, નહીં ભજાય તો પછી કહે છે ધીક ધીકરે પ્રભુ ભજો નહીં આતાણે,
ધીક ધીકરે પ્રભુ ભજો નહીં આતાણે,
હે ધીક ધીકરે પ્રભુ ભજો નહીં આતાણે,
ધીક ધીકરે
વખાણે રે, ધીક ધીકરે પ્રભુ ભજો નહીં આટાણે,
ભક્તને દાયા જનો શું વખાણે રે, ધીક ધીકરે પ્રભુ ભજો નહીં આટાણે,
અરે પ્રભુ ભજો નહીં આટાણે. હા, ભગવાન ને ભજો તો તને ધિક્કાર છે. પરમાત્માની ભક્તિ કરવાથી ભગવાનમાં એત વધે છે,
આગળ આખો ભક્તિનો અધ્યાય આવે છે. આપણે અહીંયા ભક્તિની લાંબી ચર્ચા કરવી નથી. ભગવાન માતાને કહે છે કે માં, આ ઉપાયથી માયાની નિવૃત્તિ થાય છે. ભગવાનમાં ગાઢ પ્રેમ થાય અને ભગવાનમાં મન જ્યારે સ્થિર થઈ જાય, પરમાત્માને છોડીને મન ક્યાંય જવાની ઈચ્છા જ ન કરે એટલે માયા તરી ગયા. માયાયાસ તરણાઓ પાયો મૂલસ્ય સકલા પદામ એશ એવ સમીચીનો ભવત્યેવ ભાતિ મે. આ જ સમીચીન ઉપાય છે, સારામાં સારો ઉપાય છે. એવમ સાંખ્યમ ચ યોગશ્ચ પંચરાત્ર મુખ્યાન્યપિ વદંતિ કિલ શાસ્ત્રાણી તદ્વિદશ્ચ મહર્ષયઃ. મેં જે તમને ઉપાય બતાવ્યો છે તે જ પ્રમાણે સાંખ્યશાસ્ત્ર પણ કહે છે, પંચરાત્ર શાસ્ત્ર પણ કહે છે, યોગશાસ્ત્ર પણ એ રીતે કહે છે, અને અન્ય ઘણાક મહર્ષિઓ અને અનેક વેદાંત વગેરે શાસ્ત્રો પણ મોક્ષને માટે આટલું જ કહે છે કે તીવ્ર ભગવાનમાં પ્રેમ થાય અને પરમાત્મામાં મન લીન થઈ જાય એટલે મોક્ષ થઈ જાય. આમ કરવું કઠણ છે ને આમ કરવું સારું છે. સીઝન વિના ફળ પાકે નહીં એમ વાતાવરણ વિના ભક્તિ પણ થાય નહીં. ભક્તિ કરવી હોય ને તો ભક્તિનું વાતાવરણ હોય ને એમાં આપણે હાજર રહેવું જોઈએ. સત્સંગ છે, કથા છે, ચેષ્ટા છે, મંદિર છે, ત્યાં ભક્તિ થાય થાય છે. ભગવાને માતાને આ રીતે મોક્ષનો ઉપાય ટૂંકમાં સમજાવ્યો. સુરત વાચ પુત્ર સ્યૈથં વચસ્તસ્યા શૃણવંત્યાઃ સાદરં નૃપ સ્મૃતેર બભૂવ હૃદયે યથા પૂર્વં તદૈચ્છયા. સુરત ઋષિ કહે છે કે રાજા, ભગવાને આ રીતે માતાને કહ્યું. માતાએ પરમાત્માના મુખનું વચન જ્યારે સાંભળ્યું છે ત્યારે માતાને ભગવદ ઈચ્છાથી સ્મૃતિ થઈ છે. શું સ્મૃતિ થઈ? તો સ્મૃતિ એમ થઈ છે કે આ વર્ણી વેશમાં બેઠેલા મારા ચરણ ચાપે છે, મારા પુત્ર તરીકે જે હું એને માની રહી છું એ વર્ણી વેશમ તતઃ પુત્રમ નારાયણમ અવેત્ય. આ મારા બાળક નથી, આ તો સાક્ષાત નારાયણ છે, પરમ બ્રહ્મ પરમાત્મા છે. હું નથી સમજતી, હું તો એક જીવ છું અને ભગવાન મારા ચરણ ચાપે છે. માતાને આજ ભગવાનની ઈચ્છાથી પોતાના બાળક એવા ઘનશ્યામનો પરબ્રહ્મ પરમાત્માપણાનો જ્ઞાનાત્મક નિશ્ચય થયો છે. ભગવાન જ્યારે સમજાયા ત્યારે માએ ભગવાનને હાથ જોડ્યા છે. માં પલંગમાં બેઠા થઈ ગયા, ઘનશ્યામ માના ચરણ દાબે છે, ચરણ ચાપવાનું બંધ કરાવી માં હાથ જોડીને એમ કહે છે, ઘનશ્યામ તમને હું ઓળખી ચૂકી છું, તમે અનંત ભુવનના સ્વામી છો, અગાધ છો, અપાર છો. આ તો બાળક સ્વરૂપે મારે આંગણે આવ્યા છો. અજ્ઞાનતાને કારણે આજ દિવસ સુધી અમે તમને બાળક સમજ્યા, માટે હવે મારા ચરણ આપ ન ચાપો. કેટલી અદ્ભુત કથા છે. માં બોલે છે, પ્રપેદ શરણમ પિતા વિરક્તાન્યત્ર વસ્તુષુ. પ્રપેદ શરણમ પ્રીતા વિરક્તાન્યત્ર વસ્તુષુ. હે ભગવાન, હું તમારા શરણે આવી છું. દુનિયાની તમામ વસ્તુમાં હવે મને રાગ નથી, હું વૈરાગી બની છું. માં કહે છે, મને વૈરાગ થયો છે. અને ખરેખર જ્યારે જગતમાંથી વૈરાગ થાય ને પછી એ જીવ ઈશ્વરના જ્ઞાનનો પાત્ર બને છે. જગતમાં ચારેય કોરે વાસનાથી લેપાઈ ગયેલો, આખો વાસનાથી ખરડાઈ ગયેલો જીવ આ આધ્યાત્મિક જ્ઞાનનો પાત્ર જ નથી. એને આ જ્ઞાન ગળે ઉતરે જ નહીં. કદાચ આવીને બેઠો હોય તો શું થઈ ગયું, કારણ કે એની કક્ષા નથી. એક વાત બહુ સમજવા જેવી છે, કોલેજમાં જઈને કોઈ પ્રાથમિક વિદ્યાર્થી બેસી જાય તો એને કાંઈ ન સમજાય ત્યાં. હા, એમ આ જ્ઞાન છે ને, આધ્યાત્મિક શાસ્ત્ર છે. અંતિમ કક્ષાની વાત ભગવાન માતાને ઉદ્દેશીને કરે છે. અને એટલે માં એમ કે છે કે પ્રીતા, અતિશય તમારા વિશે પ્રેમવાળી થઈ છું. વ્યક્તા અન્ય વસ્તુ શું, જગતની તમામ વસ્તુમાં મને વૈરાગ થયો છે. આમ માતા ભગવાનને કહે છે. અને પછી ઉત્થાય બધાંજલિ યુગ્મ તસ્મૈ નત્વોપવિશ્યાગ્રતયે વચાસ્ય. માં હવે ઊભા થઈ ગયા, પલંગ માથેથી ઉઠી ગયા છે. 11 વર્ષની જેમની ઉંમર છે એવા વરણી વેશમાં ઉભેલા પોતાના દીકરાને હવે એ બહુ મોટા મોટા ભાળે છે. કેવા જબરા ભાળે છે? તો કીધું, જે ઉત્પતિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચરે, જેના રોમ સુષેદ્રમાયણ સમ બ્રહ્માંડ કોટી ફરે, માયા કાલ રવે સશે સુરગણો આ જ્ઞાન લો પ્રેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. આ સ્તુતિમાં કહ્યા એવા ભગવાન માતાને હવે દેખાય છે. પુત્રત્વ ભાવ હતો એ ખતમ થઈ ગયો, હવે ભગવત ભાવ પેદા થયો છે. એટલે કહ્યું, ઉત્થાય બધાંજલિ યુગ્મમ અસ્મૈ, બે હાથ જોડ્યા ઊભા થઈ ગયા છે, નત્વોપવિશ્યાગ્રતયે. માતા ભગવાનના પગમાં માથું મૂકીને પગે લાગ્યા છે, અને પછી ભગવાનની આગળ પગમાં બેસી ગયા. હવે પોતાના બાળકના પગમાં બેઠા છે.
સંપ્રાપ્ત સંસાર વિમુક્તિ બુદ્ધિ પપ્રચ્છ નિશ્રેયસ સાધનમ સા.
સંપ્રાપ્ત સંસાર વિમુક્તિ બુદ્ધિ, માતાને હવે સંસારમાંથી છૂટા થવાની બુદ્ધિ થઈ, એટલે કે મન થયું, ઈચ્છા થઈ કે મારે હવે આ સંસારના બંધનમાંથી છૂટા થવું છે. આ કઈ થોડા પુણ્યની વાત નથી. હો, સંસારના બંધનમાંથી છૂટા થઈ જવું એટલે અત્યારે મૃત્યુ પામીને પરમાત્માની પાસે જવું, આ શરીરનો ત્યાગ કરી દેવો. શરીરનો ત્યાગ કર્યા પછી કશું જ રહેતું નથી, એ આપણને બધાને સમજી શકાય એવી બાબત છે. એટલે માં કહે છે કે હવે મારે ભગવાન પાસે જવું છે. બસ, સંસાર સંપ્રાપ્ત વિમુક્તિ બુદ્ધિ, મોક્ષની બુદ્ધિ. મોટા ભાગના માણસોમાં મોક્ષની બુદ્ધિ હોતી નથી, આ મુશ્કેલી છે. હા, લોકો ભજન કરે છે, સાધુ સંતો પાસે આવે છે, કથામાં બેસે છે, પણ એને ભક્તિ માતાને જેવી સંસાર સંપ્રાપ્ત વિમુક્તિ બુદ્ધિ એવી બુદ્ધિ નથી થઈ. હા, માતાએ એમ કીધું કે હું બીજે બધે વૈરાગ પામી છું. હા, વિરક્તા અન્યત્ર વસ્તુ શું, આપણને બધા એને બીજે બધે વૈરાગ ક્યાં થયો છે, હે? અને આપણને ક્યાં એમ થયું છે કે અત્યારે જ આ શરીર અમારું છૂટી જાઓ અને અમને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાઓ, કા એવો વિચાર આપણને ક્યાં થયો છે? માતાને તો આવું નક્કી થઈ ગયું છે. અને એટલે જ એમ કહેવાય છે કે આવું જો નક્કી થઈ જાય તો બેડો પાર. બહુ જન્મના પુણ્યની વાત છે. હા, નિશ્રેયસ સાધનમ સા પ્રપચ્છ, માં હવે કલ્યાણનું સાધન પરમાત્માને પૂછે છે. ખરેખર ભક્તિ માતા પૂછશે અને પરમાત્મા એનો ઉત્તર દેશે. બહુ સમજવા જેવી વાત છે. કાર્તિક માસ જેવો પવિત્ર મહિનો, અને એમાં કાર્તિક સુદ નવમી તિથિ, નવમી અતિ ઉત્તમ તિથિ સુદ પક્ષ, અને એમાંય રાત્રિના એકાંત સમયમાં સાક્ષાત જગતના ઉદ્ધાર માટે અવતાર જેમણે લીધો છે એવો ભગવાન પોતે આ જ્ઞાન પોતાની જનની સાક્ષાત માં ભક્તિ દેવીને કહે છે. માટે એ શાસ્ત્ર કેટલું ઊંચું હશે તમે વિચાર કરો. હે, પોતાની માતાને જ્ઞાન આપ્યું છે એકાંતમાં માતાને ઉદ્દેશીને, અને આપણને એનો બધા એનો એ જ્ઞાનનો તમામનો લાભ મળ્યો. શતાનંદ સ્વામીને ભગવાન શ્રી હરિએ સર્વજ્ઞ બુદ્ધિ આપી. માતાએ પરમાત્માને શું પૂછ્યું અને ભગવાને માતાને ઉદ્દેશીને શું જ્ઞાન કહ્યું એ વાત શતાનંદ સ્વામીએ સર્વજ્ઞતા બુદ્ધિથી જાણી અને સત્સંગી જીવનમાં લખી, અને એનું જ નામ હરિગીતા. આપણે ભાગ્યશાળી છીએ, પવિત્ર શ્રાવણ માસના પહેલા જ સોમવારથી આપણને આ જ્ઞાનનો લાભ મળ્યો. 13 દિવસ સુધી ભગવાન માતાને શું કહે છે, જીવાત્માનો કેમ મોક્ષ થાય, આદિવ્યાધિને ઉપાધિમાંથી જીવ કઈ રીતે બચે, કઈ રીતે જીવ ભગવાનના ચરણ સુધી પહોંચે, કઈ રીતે જીવ પોતાનું મરણ સુધારે, આ લોકમાં શાંતિ રાખી અંતે પરલોકમાં સદાયને માટે સુખીઓ કઈ રીતે થાય એ બધું આમાં લખ્યું છે. ટૂંકી મહેનત અને જબરજસ્ત ફળ, અનેકવિધ માયાના સુખો ભોગવ્યા પછી જીવને એકવાર અણગમો થાય છે, હા, કે આના પછી હું એમ. અને એટલે જ એમ કહેવાય છે, વિષયાંતે વૈરાગ્ય. માણસ ઇન્દ્રિયોનો ખેંચો વિષયમાં ખેંચાય અને પછી કાયમ પસ્તાય છે, કાયમ. પણ વિષયની એવી ચેપવાળી એ શક્તિ છે કે એને પ્રતિદિન વિષયમાં ખેંચે અને કાયમ પાછો પસ્તાય. એને નથી એ બાબત સ્વીકારવી, છતાંય પણ એટલી બધી ચેપી અને ગંદી બાબત છે કે એમાં એને ટેવને કારણે સપડાઈ જવાય જ છે. પણ આ વિષયોને છોડવા, હા, એને મૂકવા ભગવાનના ભક્તને છૂટક્યો જ નથી, એમ એને મૂકવા જ પડે. અને એમાં કોઈ દિવસ પોતાને શાંતિ કે સુખ મળવાનું નથી, ગમે એટલું હશે તોય નહીં. ગમે તેટલા વિષય, સુખદેવજીએ કીધું છે મહાભારતમાં કે દુનિયામાં એક માણસ તમામ વિષયોને પ્રાપ્ત કરે અને એક માણસ તમામ વિષયોનો ત્યાગ કરે, ત્યાગ કરે એ મહાન છે, પ્રાપ્ત કરે અને દુઃખનો પાર નહીં. છોડો, છોડવા મજા છે એવી મેળવવા મજા નથી. આ સૂત્ર છે, તમને નાનું લાગે પણ જબરજસ્ત છે. છોડવા મજા છે એવી મજા મેળવવા નથી. આપણે બધા મેળવવા સમજીએ છીએ, છોડવા સમજતા નથી. છોડવા સમજશું ને તેથી સુખી થશું, મેળવવામાં તો હેરાન જ થવાનું છે. જ્યારે આપણને મેળવવાની ઈચ્છા થાય ને તારે ઊંઘ ઉડી જાય, છોડીએ ને તારે ઊંઘ આવે. સવારે માણસ જાગે, એ જાગે ને એથી લાઈવ લાઈવ કરે, જાગીને તરત મારું બ્રશ લાવો કે દાંતણ લાવો, બરાબર, મારો ટુવાલ લાવો, ગરમ પાણી લાવો, એ લાઈ લેવે જ કરે. એ નાઈ લે એટલે મારા ફલાણા કાગળિયા લાવો, મારી પેન લાવો, મારા ચશ્મા લાવો, મારી ફાઇલ લાવો. એ હવારનો જાગ્યો નથી લાઈવ લાઈવ કરતો માણસ, એ હુવે ક્યારે ખબર છે? એ ચશ્મા એક બાજુ કાઢીને મૂકી દે, એ ફાઇલના કાગળિયા એક બાજુ મૂકી દે, હે, એ બધું ઉતારી નાખે ને પછી ઊંઘ આવે. છોડવા મજા છે પણ હવે એ વાત સમજાય એવી નથી. આપવા મજા છે, માગવા મજા નથી. પણ આપણે બધા છે તે આપવામાં સમજ્યા નહીં, માગવામાં સમજ્યા. સાહિત્યકારો કહે છે કે આ વાત તમને એમથી ન સમજાય, તો કોકની પાસે તમે 10 રૂપિયા માગતા હો ને એ વખતનો ફોટો પડાવજો, અને કોકને 10 રૂપિયા દેતા હોય તઈનો ફોટો પડાવજો, અને તમારો જ ફોટો પછી બે મોઢા પડખે પડખે રાખજો, તમારા મોઢા કહી દે કે આપવામાં મજા છે, માગવામાં મજા નથી. આપતી વખતે મોઢું આનંદમાં હશે, માગતી વખતે સીમળાઈ જશે, મજા નથી. આ દુનિયામાં સંતોએ સર્વસ્વ છોડ્યું, સર્વનો ત્યાગ કર્યો. સંતોનો ત્યાગ જબરજસ્ત ત્યાગ છે. સંતો સાર્વજનિક બન્યા, સાર્વજનિક બહુ વિચારવા જેવી બાબત છે કે પોતાની અંગત મિલકતનો બધાનો ત્યાગ કર્યો, મા બાપ પુત્ર પરિવાર કુટુંબ મિત્ર ઘર મકાન ધન સંપત્તિ બધું છોડીને સમાજની વચ્ચે આવ્યા. જેમ આ જગતમાં સાર્વજનિક મિલકત હોય ને એમ સાધુ છે ને સાર્વજનિક મિલકત, હવે ટ્રસ્ટની મિલકત જેવું, એને બધું છોડ્યું. પણ બધું છોડ્યા પછી એણે જગતને ખૂબ આપ્યું છે. હા, સાધુએ જેટલું આ દુનિયાને આપ્યું છે ને એટલું કોઈ નથી. બધું છોડ્યા પછી એણે આપ્યું છે, સમજવા જેવી વાત છે. આપણને એમ થાય કે બધું મેળવવી તો કોકને આપીએ ને, ભેગું કરીએ તો કોકને દેવા થાય, એવું નથી. બધું મૂક્યા પછી ઘણું દઈ શકાય છે, અને બધું છોડે ને એ જ બીજાને દઈ શકે. ગાંધીજીએ બધું ત્યાગ કર્યું, હે ધોતી લાકડી રાખી, અને પછી એને આ દેશને સ્વતંત્રતા આપી, બોલો. અને આપણે ભારે ભારે લુગડા ને ઘડિયાળ ને હરખા વાળ વળીને ફરીએ છીએ તો શું આપવાના છીએ? કોકનું લઈ ન લઈ તો બરોબર, આપવાની વાત બાજુમાં રહી. ખરેખર આપવામાં જે આનંદ છે એ મેળવવામાં નથી, છોડવામાં મજા છે, ખરેખરી મજા છે, પણ એ વાત સમજાતી નથી. અને એટલે સુખજીએ કીધું કે બધું છોડે એ સુખી થાય, બધું મેળવે એ દુખી થાય. અને એમ કહેવાય છે કે તમારે જેટલી ઈચ્છા છે એટલા તમે દુખી, જેને કાંઈ ન જોઈએ એ મહાસુખી. માણસ ઝૂંપડામાં ઘસઘસાટ ઊંઘી જાય છે અને બંગલા વાળો વળ ખાય છે. જેને રોજે ખાવા માત્ર મળે છે એ બધાને ઘણો આનંદ અને ઉલ્લાસ હોય છે. જેમને ઈશ્વરે ઘણું દીધું છે એવા એ ઘણાય દુખી હોય છે. માટે સત્સંગ કરી અને અજ્ઞાનને દૂર કરવાનો ઉપાય ભગવાનના ભક્ત શીખે, શીખવા જેવું છે. અને એ ત્યારે બને જ્યારે ભક્તિ માતા જેવી સંસારમાંથી મુક્તિ મેળવવાની ઈચ્છા થાય. મુક્તિ મેળવવાની ઈચ્છા થવી જોઈએ જીવને, એમ થવું જોઈએ કે મારે આ બધો ઘોંઘાટ મૂકી દેવો છે એમ. પણ બહુ જાજા વખતથી જીવ ઘોંઘાટમાં રહ્યો છે ને એટલે ઘોંઘાટ પ્રિય થઈ ગયો છે. એ ધમાલ હોય તો જ ઊંઘ આવે, ઊંઘ ન આવે. હા, એક જણો તો મળ્યો તો એ મને કે મને 2-4 લાખ માથે દેવું હોય તો જ મજા આવે. હા, મને વિચાર થયો કે એમાં શું મજા આવતી છે, એમાં શું મજા આવતી, તો કે આપણે 2-4 લાખ દેવું કરીને બેઠા હોય તો જ કે આપણે ઘેરે કોક આવે પૂછો આપણને છે ઘેરે કે નહીં. હા, તો કે કોઈ આપણી પાસે કઈ માગતું ન હોય તો આવે કોણ, ઓલી ગાડી ઉપર ગાડી આવ્યા જ કરે લડખે પડખે વાળા, બધાને એમ લાગે કે આ મોટા માણસ લાગે છે અને બહુ મળવા આવે છે બધા, બધાનું હાલવીને બેઠો હોત તને મળવા જ આવે ને બધા, કરે શું બિચારા. એટલે આવા માણસો છે ને એને એવી ટેવ પડી ગઈ છે, એમાંથી શાંતિ કોઈ દિવસ મળતી નથી. શાંતિ તો આ હરિગીતામાંથી, ભગવાનના મુખમાંથી નીકળતી આધ્યાત્મિક ગાથામાંથી મળવાની છે. તો ભગવદ્ ભક્તો, અત્યારની કથાને અહીંયા વિરામ આપી